राम की लीला के अंतर्गत आते हैं। तो जैसे भक्ति विनोद ठाकुर ने गाया, शुद्ध भगत चरण है, हम लोग को भजन करना है, भक्ति करना है। तो अनुकूल कब होगा भजन? जब शुद्ध भक्तों के चरण रेणु में रहेंगे। शुद्ध भक्तों के चरणों की रज में हम रहेंगे तब हमारा भजन अनुकूल होगा। शुद्ध भगत चरण रेणु भजन अनुकूल, नहीं रहेंगे तो भजन में प्रतिकूलता है, भजन में डिस्टर्ब होंगे, प्रकृति के गुण सताएंगे, उसके द्वारा होने वाले हमारे चित्त में विकार काम क्रोध लोभ ईर्ष्या सताएगी, उसके अलावा तमो रजस का प्रभाव पड़ेगा, तो भजन प्रतिकूल हो जाए। तो आपको अनुकूल भजन करना है तो शुद्ध भक्तों के चरण की रेणु में रहना। तो चरण की रेणु में रहना मतलब जैसे हम लोग यहाँ भक्त लोग भक्तों की चरण रेणु है, तो उसी में खाए, उसी में सोए, उसी में लौटे। चरण में रेणु में रहना मतलब उनकी आज्ञा अनुसार और उनकी प्रसन्नता अनुसार भक्ति करना, ये अर्थ समझ रहे ना। रेणु में रहना मतलब, रेणु मतलब रज माटी, उसी में सोना खाना पीना, ये अर्थ नहीं है। शुद्ध भक्तों की बताए हुए जो शास्त्रों की आज्ञा है गुरु परंपरा की, और उनको कृष्ण के गुरुजनों के प्रतिनिधि स्वरूप मानते हुए उनको आदर सम्मान और उनको उनके प्रति श्रद्धा भाव रखते हुए उनके सानिध्य में रहना, ये अर्थ है। उनकी एक बात नहीं मानेंगे, उनको उनके हमारे मन के अनुसार हम चलेंगे, उनके दोष देखेंगे और फिर हम कहते हैं कि हम चरण रेणु में हैं, तो चरण रेणु में नहीं, समझ रहे ना। तो बड़ी सुंदर बात कहती है। तो इस बात को और क्लियर करने के लिए दूसरा लाइन, भगत सेवा, ऐसे शुद्ध भक्तों की सेवा करो परम सिद्धि, इससे बड़ा कुछ है ही नहीं। परम सिद्धि जो कृष्ण प्रेम है वो भगत की सेवा से, भगत सेवा परम सिद्धि, ये कृष्ण प्रेम की जो लता है उसका मूल है भक्त की प्रसन्नता, भक्त की सेवा। सरल बंगला आप लोग समझ सकते हैं भजन कि भगत सेवा परम सिद्धि, भक्तों की गई सेवा उनकी मुख से निकला हुआ प्रसन्नता मुख्य आशीर्वचन हमारे हृदय में कृष्ण प्रेम की लता का मूल हो जाएगा। अर्थात प्रेम लता दृढ़ होगी, प्रेम लता कृष्ण कल्प वृक्ष करे आरोह, जैसे रूप गोस्वामी ने कहा है। तो भक्ति विनोद ठाकुर का ये जो भजन है इस पर हम समझ सकते हैं प्रभुपाद जी की परम करुणा जो जगत के जीवों पर, क्योंकि उन्होंने इस्कान संस्था के माध्यम से जगत के साधकों को, वैष्णवों को और कर्मी जीवों सबको सबसे बड़ा लाभ दिया वो है भजन अनुकूल करने के लिए भक्तों का संग, जिसमें प्रचुर मात्रा में अलग अलग प्रकार की निष्ठा वाले, कोई कीर्तन में, कोई प्रचार में, कोई सेवा में, अलग जो भी सवाल भक्त है इस संग में, हरे कृष्ण संस्था में जो भी है सब, भले छोटे बड़े शुद्ध अशुद्ध कुछ होगा लेकिन है, कोई नास्तिक या कोई निराकारवादी या कोई मायावादी या कोई कर्मी, ऐसे नहीं है भक्त, चाहे कुछ हो सकता है थोड़ा बहुत। रूपा जी को एक बार पूछा कि आपकी संस्था में शुभ सब शुद्ध भगत है? रूपा जी ने कहा हाँ सब शुद्ध है। सब शुद्ध तो हो ही नहीं सकते, एक शुद्ध भगत मिलना मुश्किल है, दुर्लभ है, तो मेरी संस्था में सब शुद्ध है। तो उन उस व्यक्ति को डाउट हुआ, कुरुक्षेत्र में सूर्य ग्रहण के समय पूछा, भक्तों का अंग्रेजों का बड़ा समूह था, इंडियन भक्त थे, प्रभुपाद जी सूर्य ग्रहण के समय स्नान करने गए थे ब्रह्म सरोवर में कुरुक्षेत्र में, ऐसी विधि है ना सूर्य ग्रहण के समय वहाँ जाते हैं, भगवान भी गए थे द्वारिका से पटरानी होकर लेकर ये लीला है भागवत में है 90 89 चैप्टर में। तो गए तो वहाँ पर उनको पूछा कि आपके साथ जो भी है सब शुद्ध भक्त है? बोले हाँ। अरे ये विदेशी थोड़ी शुद्ध होते हैं, हमारे इंडियन ब्राह्मण घमंड रखते हैं ना, अरे ये लोग बाहर के लोग हैं, कैसे हम लोग शुद्ध है? प्रभुपाद जी ना सब शुद्ध है हमारे यहाँ, तो समझ नहीं रहे। तो प्रभुपाद जी ने दृष्टांत दिया, मान लीजिए कोई व्यक्ति बाथरूम में नल के नीचे है और बाहर आ जाए और कोई बाथरूम में है, तो उसमें क्या अंतर? कोई स्नान करके बाथरूम से बाहर आ गया, दूसरा बाथरूम में नल के नीचे स्नान कर रहा, तो जो कर लिया और कर रहा है उसमें क्या अंतर है? केवल 2-5 मिनट का समय का ना, वो नल के नीचे जो बैठ गया है शुद्ध होगा, 2 मिनट में शुद्ध होगा, बस वो हो गया है, ये होगा, तो सब शुद्ध है। कुछ लोग नल के नीचे बैठे हैं, बाथरूम में तो है ना, नल के नीचे तो है ना, अभी शुद्ध होंगे, अभी भजन तो स्कैन में तो आ गए ना, भक्ति कर रहे, मतलब शावर के नीचे है, शावर समझते ना फुवारा, उसके नीचे आप है तो चिंता क्या है? कभी कभी उसके नीचे आनंद आता है, उधर ज्यादा रहता है, शुद्ध नहीं होना, बाहर नहीं जाना इधर गर्मी में। कुछ भगत ऐसे भी है, बोला अभी ऐसे ही रहना तो थोड़ा मजा के, शुद्ध भक्ति पता है हमको करेंगे, लेकिन बाद में अभी अभी मजा है इसमें। कुछ ऐसे शुद्ध नहीं होते। उनको पता है, वो दूसरे को उपदेश भी देते हैं, लेकिन बोले हमारे लिए हम करेंगे, शुद्ध ही करना है, लेकिन अभी मजा आ रहा है थोड़ा, जैसे सावर के नीचे मजा आता है ना, आनंद आता है, लेकिन हमें बाहर निकलना है बाथरूम। क्योंकि एक जब आप यात्रा में जाते, कलम यात्रा की चर्चा करें तो प्रवास की, तो एक लक्ष्य होता है, तो बीच में कोई सुविधा मिले वहाँ अटक नहीं जाना चाहिए, समझ रहे ना, हमारा लक्ष्य हमारा गंतव्य हमें पता होना चाहिए, बीच में सुविधा है या असुविधा है। मान लीजिए आप जा रहे हैं बम्बई से दिल्ली, और बीच में बड़ौदा स्टेशन आया, तो बड़ौदा स्टेशन में सब बढ़िया से ड्रामा चल रहा है, जूस बट रहा है, मान लीजिए एक आनंद की प्रक्रिया हो रही, तो आप नीचे उतरे, अरे फ्री में जूस ड्रामा सब देख रहे, लेकिन उधर गाड़ी का व्हीसल बजेगा तो क्या करना चाहिए आपको? दिल्ली वृंदावन जाना तो बैठ जाना, नहीं अभी इसको छोड़ो, इधर ही तो है सब। तो सुविधा में वो अटक गया, तो गंतव्य स्थान तक, ऐसे भक्त होते हैं, बोला ओहो जलसा अभी इसको ना, 2-3 टाइम प्रसाद सब सुविधा करें, अभी शुद्ध भगत बने, अभी गंतव्य जाने दो, कहता है ना ऐसा। कितनी सूक्ष्म बात है, आप समझिए इस बात को, कि भक्त अटकता नहीं है कहीं, वो सुविधा असुविधा भगवान की सेवा में स्वीकार करके वो अपने लक्ष्य पर ध्यान देता है। व्यवसाय निकाह बुद्धि एक ही, अर्जुन की तरह केवल पक्षी की आँख दिखनी है बस, केवल कृष्ण, बाकी सब साइड नहीं, अगर नहीं करेंगे तो अटक जाएंगे। सब कुछ दिखता है, सब कुछ दिखता है, ऐसा कैरेटाई था, मतलब दिखता है, सब कुछ दिखता है, सब कुछ दिखता है, तो कृष्ण नहीं मिलेगा, केवल कृष्ण फोकस, फोकस कृष्ण, बाकी सब साइड। तो ये जो शुद्ध भक्ति की विधि है, उसके ऊपर हम इस भजन को थोड़ा समझना चाहते हैं, क्योंकि हमने बंगाली में गाया, हम बहुत साल पहले सुने थे इसकी व्याख्या, बढ़िया से गुलाब प्रभु के पास, और बंगाल में जब गए थे यात्रा में नवद्वीप में, तब भी वहाँ एक भक्त महाराज थे, प्रेम गोरधनी महाराज, उन्होंने बड़ा सुंदर समझाया था इसको, पूरा तो याद नहीं है जड़ मति के अनुसार, लेकिन तब से वो हृदय में स्पर्श करता है ये भक्ति विनोद ठाकुर का शब्द भाव, ये शरणागति पुस्तक से वो भजन है, ये सार बता रहे हैं शुद्ध भक्ति भक्तों के चरण में, भक्त की सेवा, कृष्ण प्रेम भक्ति। अब कृष्ण प्रेम तक पहुंचने के लिए जो जो साधना है, हमारे दिनचर्या गृहस्थ हो चाहे ब्रह्मचारी, मंदिर में हो चाहे बाहर रहता हो, भक्ति विनोद ठाकुर का ये भजन सबके लिए, स्त्री हो पुरुष हो, बड़ा हो छोटा हो, ज्ञानी हो होका हो, गुजराती में हो क्या, डल माइंडेड, सबके लिए ये भजन अनुकूल है। सार लिखा हो, माधव तिथि भक्ति जननी, माधव तिथि मतलब एकादशी, एकादशी माधव की तिथि है, आज 11 एकादशी, राम नवमी, जन्माष्टमी, गौर पूर्णिमा, नरसिंह चतुर्दशी, वामन द्वादशी, चलिए आगे बहुत है ना। तो ये जो माधव की प्रसन्न करने वाली तिथियाँ है, वो भक्ति की जननी है, भक्ति की माँ है। कोई एकादशी रहेगा, व्रत का उपवास करेगा, तो भक्ति उसके हृदय में चली जाएगी, क्योंकि माधव तिथि या एकादशी या रामनवमी जो भी तिथियाँ हैं, वो भक्ति की माँ है, भक्ति वहाँ से प्रकट होती है। और ऐसे हमने कई चरित्र पढ़े हैं पुराणों में कि उनको पता नहीं था और एकादशी हो गया, दूसरे जन्म में शुद्ध वैष्णव हो गया। मान लीजिए जंगल में कोई निकल गया, उसको भूखा रहना पड़ा, उसको पता नहीं है एकादशी है, लेकिन उसको खाने मिला नहीं और एकादशी हो गया, उनको पता ही नहीं, ऐसे फल के कारण उनके कर्म वासना निकल गए और शुद्ध वैष्णव के घर में और भगवत धाम गए। ऐसे एक दो नहीं, हजार चरित्र है। भागवत के टीकाओं में पढ़ते हैं, अन्य वेद व्यास जी के लिखे पुराणों में है ऐसे चरित्र। जैसे कुछ लोग बताते हैं अम्बरीश महाराज का पूर्व इतिहास, प्रहलाद महाराज का पूर्व, इसमें स्पष्ट बताया गया पुराणों की व्याख्या। और ऐसे कई चरित्र हैं कि पूर्व में कुछ था ना, तो एकादशी व्रत का नियम हो गया। तो जानते अजानते प्रेम या कैसे भी, ऐसा कहते हैं कि पक्षियों में जैसे गरुड़ श्रेष्ठ है, नदियों में गंगा श्रेष्ठ है, पुराणों में भागवत श्रेष्ठ है जो भागवत में लिखा है, ऐसे सब जगह सब कुछ श्रेष्ठ होते हुए जैसे पर्वतों में हिमालय, नक्षत्रों में चंद्रमा, ग्रहों में सूर्य है ना, ऐसे ही तिथियों में एकादशी, ये राजा है तिथियों का एकादशी राजा, ये करने से सब फल मिल जाए। और ये भक्ति की, तो भक्ति की माँ है, तो फिर क्या करो, इसका पालन करो, इसका व्रत लो। कैसे व्रत लो? जतने, ढीले ढीले नहीं। हाँ कुछ लोग तो आज एकादशी दो दिन पहले चिंता है, परसों एकादशी है मारा दे दिया जाओ ना टेंशन। इसलिए कह रहे जतने पास, तुमको जतन मतलब मेहनत करना, प्रयत्न करना, कष्ट लेना पड़ेगा, क्योंकि ये भक्ति की माँ है, तो इसको प्रयास पूर्वक पालेंगे नहीं करेंगे, दृढ़ता बस उपवास। तो उपवास कुछ लोग करते हैं मेरे जैसे, आज तो हम लोग करेंगे, फिर 12 बजे वेफर हलवा दिखेगा ले लो, दोपहर में एक टाइम लेके शाम को नहीं, शाम को फिर से सब अभी क्या है, चिप्स करो चलो बटे का चिप्स करो। हम लोग का मन कितना ढीला, देखिए मर नहीं जाएंगे, कुछ भी नहीं करेंगे, लेकिन फिर हम लोग व्याख्या करते हैं। ऋषभ देव ने कहा तपो दिव्यम पुत्र गायने सत्यम, दिव्य तपस्या करो मेरे पुत्र, इससे तुम्हारा तेज बढ़ेगा, तुम्हारा बल बढ़ेगा, तुम्हें दिव्य आनंद की प्राप्ति होगी। हम लोग तपस्या कर रहे एकादशी के दिन पलंग के अंदर, किचन के अंदर है ना, हम लोग की दशा देखे, तपस्या भी करते हैं तो किचन में 2 घंटा रहना ये भी तपस्या है कि नहीं। भावित प्रभु हमारे कहते बड़ी तपस्या करते, राम है, रघुनायक प्रभु है, हम लोग भी तपस्या करते लेकिन रूम की करते, और 2 प्रमाण 3-4 है वो भी तपस्या करते, बाहर की करते, कुर्सी पाल्टी, खटला पाल्टी, खटला पाल्टी सब पार्टी है हमारे यहाँ। कुछ लोगों को बस प्रसाद हो गया था, चलो कुर्सी डालो, आनंद हवा आ रहा, कुर्सी डालने के लिए बना कुर्सी, तो 2 दिन उनके 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 वाले आ जाएंगे, उनके मित्र या चेले लोग, चलो चलता है, तो भजन का आ रहा। फिर कहते हैं भगवान का स्मरण अंत काले च ममेव सतम शरण मुक्ता कले, किसका कर रहे भैया स्मरण। देखिए माया कैसे हमारे भक्ति जीवन में घुस कर हमें नष्ट कर देती है। भक्त हमेशा सतर्क रहता है कि मैं क्या कर रहा हूँ, क्या हो रहा, और इसके कारण उसकी बुद्धि ऐसे बिगड़ती है ऐसे संग से, ऐसे ढीला रहने से, क्योंकि आप भक्ति साधना में थोड़ा भी ढीला हो रहे हो माया को आमंत्रण दे रहे हो बस, और वो अंदर आएगी। माया कैसे आती मालूम है? चतुर्व्यूह, चक्रव्यूह, जैसे सुना था ना आपने, वो अभिमन्यु निकल नहीं पाया, चक्रव्यूह में कैसे होता है, आप लोग महाभारत देखे होंगे, पढ़े होंगे, पता, उसमें व्यू माने सर्कल होता है, रचना ऐसे करते हैं कि एक के अंदर गया, उसके अंदर गया, निकल नहीं पाएगा। लेकिन जो चक्रव्यूह में होता है प्रवीण, जैसे अर्जुन जानते थे तोड़ना, तो अंदर जाने के बाद सबको मार के बाहर आते, क्यों, अगर मान लीजिए चक्रव्यूह डल दिया तो फिर जाएगा ही नहीं, तो चिंता ही नहीं, तो युद्ध तो करना पड़ेगा ना, क्योंकि हम लोग यहाँ है, जाते भगवान कहते हैं कि आपने शरीर लिया है तो कर्म किए बिना तो कोई एक क्षण भी नहीं रह सकता। तीसरे अध्याय में भगवान कैसे कहते इस बात को, न क्षणम जातु, कहते ना एक क्षण भी कोई कर्म किए बिना, तो हम माया में है, जगत में है, शरीर में है, हमारे प्रारब्ध के कर्म को भोग रहे हैं, तो व्यूह में तो है, समझ रहे ना। कुछ लोग कहेंगे अच्छा व्यूह में अभी हम नहीं जाएंगे, बाहर नहीं जाएंगे, कीर्तन नहीं करेंगे, प्रचार नहीं करेंगे, अहंकार आ जाएगा, हमारी माया आ जाएगी, ये भी मूर्ख। अंदर जाना पड़ेगा, क्यों, महाप्रभु को प्रसन्न करने के, क्योंकि उनके बल पर हम जाएंगे, लेकिन हमें सतर्क, और अंदर जाके सबको मारना, अंदर जाके अभी हम लोग यही प्लान कर रहे हैं कि अंदर घुसेंगे फिर क्लियर करेंगे जमीन, अंदर घुसना पड़ेगा किसी भी काम के लिए, अंदर जाना पड़ता फिर सफाई करने। जैसे आप लोग भक्तों के समाज में आएंगे, आए ना, अभी अंदर शुद्ध होना, तो ये बाहर से करेंगे होगा नहीं, आंतरिक सफाई होगी नहीं बाहर, तो हमें अंदर जाना है तो सतर्क रहना पड़ेगा। नहीं तो माया फिर क्या करती है, माया जब दबोचती है उस भगत को तब क्या होता है, उसके मन में उसकी बुद्धि में एक विचार देती है, हल्का सा क्या विचार देती है, अपने सम्मान की भावना प्रकट करती है, अरे मैं ब्रह्मचारी बन के आया सब कुछ छोड़ के, और यहाँ हमको कुछ पूछ नहीं, मैं इतना कर रहा हूँ हमको कोई दे नहीं रहा, हमारा इधर इधर बोला नहीं, हमारा इसको ऐसा किया नहीं, ये मेरी बात नहीं मान, हम यहाँ सेवक है, हमें करना है, वो अलग हो गया, वो तो छूटा, हमारा करना चाहिए, प्रभु जी नया आया है दो लोग हमारे चर्च रहना चाहिए, ये सीनियर भगत में कैसे घुसती है, मैं प्रेसिडेंट हूँ भाई इतना संभाल रहा हूँ, ये लोग अभी दो दिन से आए घूम रहे थे, और बेचारा नहीं आया, माला कर रहा है, ये देखो ये माया ही, यद्यपि मंदिर की सेवा है, आश्रम की सेवा है, लेकिन बोलना चाहिए सेवा के लिए, लेकिन अंदर भाव क्या होना चाहिए कि मैं इनके दासों का, भाव तो ये होना चाहिए ना, लेकिन हमें वो भाव दास दासन दास तो कहाँ घुस कहाँ आउट हो जाता है, सब मेरे दासों के दास हैं क्यों कर रहे हो रहे हो, क्यों, क्योंकि यत्न नहीं है हमारा, यत्न, यत्न के विषय एक शब्द है ना इसमें, जतन, बंगाली में कोई भी जो जॉइंट शब्द होता है ना खुला होता है, जैसे हम लोग कहते भक्त, वो लोग भक्त नहीं कहते भकत, भक्ति भक्ति वो ऐसे होता है, जैसे हम कहते यत्न करो, यत्न नहीं यतन, यहाँ जतन ऐसे लिखा है बंगाली में, जैसे हम लोग भक्ति विनोद, भक्ति विनोद, भक्ति विनोद नहीं, आप देखेंगे लिखा है क के आगे ती होना चाहिए, भक्ति हम लोग कैसे लेकिन वो क सीधा होगा, ती बाद में होगा, तो क रिजर्व शब्द पूरा शब्द है भक्त, कभी कभी डैश नीचे होता है तो आधा ही होता है, लेकिन बोलने की बंगला शैली स्लो वेव्स धीरी है, धीमी है गति, तो हम भक्तों को इन शब्दों पर गौर करना चाहिए, जैसे चैतन्य महाप्रभु ने यत्न शब्द में एक बड़ी सुंदर बात लिखी, आप लोग ध्यान दीजिएगा, यत्न पर लिखते यत्न आग्रह बिना कृष्ण प्रेम ना जन्मा, ये हम भक्ति कर रहे हैं ना, साधना ही कर रहे हैं, लेकिन उस साधना में हमारा यत्न नहीं है, हमारा पूर्ण प्रयास, एक मिनट भी बैठना नहीं, ये किया वो किया ये किया आज्ञा दो क्या कर, नो टाइम नो रेस्ट नो आलस, इसको यत्न कहते, करूँगा 7 बजे आरती है और 6:30 का चिंतित है क्या क्या करना है मुझे, उसका रिमोट चलने लगता है भक्त का, इसकी जो सेवा हो जो भी, कल मुझे जब करना है, अभी कब सोना है, क्या खाना है, एडवांस उसका स्कीम चलने लग जाता है दिमाग में, इसको यत्न कहते, अरे 7 बजे हम 8 बजे ऐसे नहीं होता, तो यत्न नहीं माला करेंगे, कुछ लोग तो आरती के बाद खत्म माला हाथ नहाते 8 गला, उनको चिंता होती कब कब तुलसी आरती खत्म हो, मैं कब माला नहा, कुछ लोग हमारे भगत है गुड़ा के तो तुलसी आरती खत्म हो नहीं सीधा पूरा हुआ नहीं, ज़्यादा खींचना है उसको, मतलब ये यत्न दिखाता है, जैसे हम लोग देखते हैं प्रचार करने वाले हमारे सीनियर कमलकंद भागते रहते हैं, ये यत्न हो रहा है ना, तो यत्न करने से माया का गेट बंद हो रहा है, उसको चांस ही नहीं मिल रहा है टाइम पास करने का या फालतू सोचने का, लेकिन आप फालतू बैठ है तो फिर तो ऐसे गुजराती माँ तुमने कहो तो तभी जा रहे नवरा हो, नवरा मतलब फ्री बन गए, मतलब मराठी में नवरा मतलब वर था दूल्हो दूल्हे राजा, ये माजा नवरा तू माजी नवरी तो नवरा नवरी मतलब बेमाना, पर गुजराती में नवरा एटले काम नहीं कोई धंधो नहीं तो फ्री, नवरा हो तो बेकार नो रहो, बेकार हो तो नवरा नो रहो, यानी क्यारेक फ्री बैठा हो तो विचार जो है बेकार चिंतन में न रहू, समझा, क्यारेक फ्री ने बेकार के नवरा इनो एक ज अर्थ है, थोड़ूक समझवा जो कि तभी जयरे फ्री छो काम से कोई नहीं तो बेहूनो जाइए नहीं तो ये बेकारी तुम्हारा जीवन में घुस, नवराई जैसे कि दुष्ट विचारो मायाना विचारो अपराध ना विचारो चांस गेट खोली रहा फाटेगा खोली रहा भक्त नवरा। તો જત્ન શબ્દ ઉપર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કે તમે ભક્તિ કરો પણ એમાં પ્રયાસ હોવો જોઈએ. અને આગ્રહ બીજો શબ્દ શું છે? આગ્રહ એટલે મને ક્યારે મળે, કથા ક્યારે મળે, સેવા ક્યારે મળે, હરિનામ જપ કે દર્શન ક્યારે મળે, આગ્રહ તો હોવો જોઈએ ને. આગ્રહ એટલે અંદરથી પ્રાપ્ત કરવાની એક પૂરી લાલસા. અગર એ બે વસ્તુ નથી, યત્નય નથી ને આગ્રહ નથી, તો સાધન ઘસે રાખે. પ્રેમ ન જન્મા, સીધો વાક્ય ચૈતન્ય મહાપ્રભુ નો, તમારે પ્રેમ જોતો છે ને, ગૌણ ફલમ પ્રાપ્ત થવા મળશે, ધડધડ, યશ, પ્રતિષ્ઠા, ધન. પ્રભુજી પ્રભુજી તમે તો જ્ઞાની, તમે તો હા, તમારું આચરણ આમ, તમારી સાધના, પ્રભુજી જીરો. પ્રેમ તો હોય ગઈ, કોઈ કે પ્રેમ છે, પ્રેમ છે તો એનામાં કોઈ દોષ જ ન દેખાય બીજા ભગત. એને એના હજાર દોષ એટલા હોય કે એને સામેવાળા પર બોલવાનું મન ન થતું, પ્રેમ હોય. અને એ હંમેશા એને માની લો એવું દર્શન થયું દોષનું, તો એનો બીજો રિઝર્વ પર પોઝિટિવ વિચાર એ હોય કે એ પ્રયાસ કરે કે હું મારા કયા કાર્યો છું, શું કરું. સામેવાળા ઉપર અપેક્ષા ન હોય કે આ વ્યક્તિ મને આમ કરી દેશે, આ પ્રભુજીના મંદિર ચાલુ કરી રાખે છે, કોઈ કરે જ નથી, એનું કામ કરશે. અને અમુકનો એ એવાની સેવા કરવા માટે એક્ટિવ થાય, એ વાટમાં નહીં બેઠા રહેવું, એટલે આવે કરશું, એ નહીં કરતા, એને કીધું બધા એ જોવાઈએ દોષ, તો એનો વિચાર એ નહીં હોય, એ પોઝિટિવ વિચારમાં હશે ભગત. આ પ્રેમના જન્મમાં અંકુરે ફૂટ્યા છે ને, એના લક્ષણ ભક્તિ રસાનું સિંધુ અનુસાર પ્રેમના ભાવના અંકુર ફૂટે, એના આઠ લક્ષણ છે. સાંભળ્યા છે ક્યારે? પ્રેમ ભાવ જેના ભગતમાં આવ્યો હોય તો એના આઠ લક્ષણ છે. તો એ બહુ સુંદર લક્ષણ હશે આઠે આઠ. એમાં એક લક્ષણ છે અવ્યર્થ કાલત્વમ, એ એક ક્ષણ પણ વ્યર્થ ન ગુમાવતો. ગપ્પા મારા બેહી ગયા બેહી ગયા, કોકને અરે સંસારની વાતો કરવા બેહી ગયા બેહી ગયા, બાર વાગ્યા સુધી હડાબા રે ફાલતુ. ક્યારેક ક્યારેક ભક્ત નહીં બે છે, એ લોકો એમ કરે. ક્યારેક ક્યારેક આપણે શુદ્ધ ભક્તો પર એમ કરતા, એ એમ કરે, એને ખબર નથી કે એમાં બેઠા જ નહીં. અને આપણે મંદિરમાં બેઠા તો ન્યા બેઠા વિચારોથી, એ લોકો એની વાત કરતા પણ એને ખબર નથી કે આ ભક્ત ભલે એના શરીરથી છે, એ ન્યા છે નહીં. અને આપણે મંદિરમાં છે એ તો ન્યા બેઠા છે. એક દ્રષ્ટાંત તમને આપું, બે સાધુ હતા, એ જતા હતા, તો એક રસ્તામાં નાળું નદી આવી, તો એના સાધુ લોકો હટ્ટા કરતા હતા, પાણી હતું ગોઠણ હતું, તો એના છોકરાઓ છોકરીઓ રમતા હતા નાના, પાંચ સાત વર્ષના, તો એને જાવ તો એ લોકો રમતા હતા અંદર ના એમ જતા હતા. તો એને સાધુ એક એક છોકરી નાની હતી આઠ વર્ષની, નહોતી જ એક, આ સંન્યાસી સાધુ હતો, તો એને દયા આવી, તો એ તો સાથ તેડી લીધી એને, અને એ હાલીને ઓલ પર મૂકી દીધી. તો એની હારે જાય તો એ ખટપટ ખટપટ થાય, તો સંન્યાસી તો એની છોકરી શું કામ તે, પણ કે નહીં બોલ્યા. સો કિલોમીટર આગળ વહી ગયા પછી કે પણ વાંધો શું છે લાગે, તો આમ કઈક, કારણ કે લક્ષણ તો ખબર પડે, મનમાં કઈક હાલતું હોય, આ ફૂલાતો હતો, એટલે હું વાંધો. બાકી તમે સંન્યાસી થાય છોકરી શું કામ, કારણ કે મેં તેડી બે મિનિટમાં મૂકી, તું 100 કિલોમીટર જઈને હારે લઈને હું કામ હાલે છોકરી, મેં જ્ઞાન ને મૂકી દીધી ભણતર, તું હજી હારે લઈને હાલે છોકરી વિચારો થી. કારણ કે હું એ જ વિચાર કરતો હતો, એ પેલા સાધુએ કીધું મેં હાલો એ દીકરીને તેડી, પણ એને બે મિનિટમાં ત્યાં ઉતારી દીધી, અને તું 100 કિલોમીટર થી તેડી લઈને તેડેલી, હવે જ મૂક મનમાં કાઢ. તો મનના વિચારો જ્યાં છે એ જ તમારું સ્થાન છે, એ તમારો વાસ. તો આપણે ક્યારેક આપણેથી ઉપર સિનિયરોમાં ક્યારેક કેટેગરીમાં એ લોકો આમ, તો એને ખબર નથી કે એને કહ્યું એના વૈષ્ણવેર ક્રિયા મુદ્રા, એ ભગવાનને કઈ વાત કરાવવા જાય ને, આપણું બુદ્ધિ ન પહોંચતી હોય ક્યારેક, ક્યારેક આપણું લેવલ જ ન હોય. જે પરમ કરુણામાં જે ભક્તો હોય એના કાર્યો, પોતે નરકમાં જઈને પોતે નિંદાના પાત્ર થઈને હજારને હજારો તારવા બેઠા હોય ને, આની બુદ્ધિ ન પહોંચતી હોય ચીટી ભગતની, હાથીને હાથીના શરીર સામે, એને એનું જ દેખાતું હોય કે નહીં હું આમ કરું આમ કરું, એને ખબર નથી કે આ કરોડો માણસો અરે પ્લાન હાલે અને એની સાધનામાં હોય. એવા ભક્તો ક્યારેક એ અપરાધ કરતા હોય. શુદ્ધ ભગતમાં કેટલી લાઈન સમજાવી, સ્વયંનું જ ધ્યાન, ભક્તિ આચરણ, અને હંમેશા પોઝિટિવ વિચાર, અને એનો પ્રમાણ અવ્યર્થ કાલત્વ, એક ક્ષણ પણ વ્યર્થ ન હોય સેવા વગર. આવા ભક્તોથી આવો શાસ્ત્રનો ઉપદેશ સાંભળવો, આને કહેવાય ચરણ રણ રેણુ. ચરણ રેણુ મતલબ હા,
धीरे महीसा पाद रजोभिषेकम बिना महत्पाद रजोभिषेकम रघुगण जी कीधु प्रहलाद महाराज जी तो भक्तों चरणों की रजनो अभिषेक नहीं करो तो भक्ति न मळे। अभिषेक मतलब हूँ अभिषेक ठीक है प्रणाम करवा रज में ये तो है मूल अभिषेक एमनी आज्ञा में नहीं एमने प्रसन्न करी एम मुखे थी भक्ति ज्ञान शास्त्र हाँ वास्तविक એની પછી જે સાધના બતાવે એકાદશી જપ એમાં જત્નપૂર્વક પાલન કરો કૃષ્ણ બસતી બસતી બોલી પરમે આદર કરી કૃષ્ણની આ સ્થિતિને એની અંદર તમારી બુદ્ધિને સ્થિર કરો બેસાડો તો કૃષ્ણ તમારા હૃદયમાં બેસી જશે ભગવાન તમને મદદ કરશે પણ તમારો પરમ આદર હોવો જોઈએ તિથિ પ્રત્યે તિથિનું જ્ઞાન દેનાર ભક્તો પ્રત્યે કોઈ બી જગ્યા તેની સમજાય નહીં હા વાત આપણે એ ભજન તો હું સમજાવીશ આ રીતે તો બે કલાક હોય આપણે પ્રભુપાદ લીલામૃત થોડું વાંચીએ પણ તમને એક મેં દરવાજો ખોલ્યો તો પણ કામ તો એક કામ છે દરવાજો ખોલ્યો ભાઈ અંદર બીજા કેટલાય ડિપાર્ટમેન્ટ હોય કેટલું મારું મારી એટલી બધી બુદ્ધિ નથી પણ દરવાજો તો આપણે લોક ખોલીએ છીએ સ્ટોરનો લોક ખોલીએ ને કોઈ એક મંજુસા હોય રત્નોથી ભરી હોય પેટી રત્નોથી ભરી હોય એમાં હજાર પ્રકારના ડાયમંડના જ્વેલરી હોય પણ તાળું હોય તો સંતો શું છે ખોલી દે તાળું પેટીને પછી તમારે ચોઈસ કરવા એમ મને કયું ભળશે પણ કયું ભળશે એ ચોઈસ કરતા પેલા જોવું જોઈએ હું કયામ ભળીશ હાથ મને ભળશે પણ તને ભળતો ને બીજા બી ભળે એ એક મોટો પોઈન્ટ છે બીજો આપણે ભળવી શીખ નહીં સત્સંગમાં સંસ્થામાં ભળી મતલબ એને લાયક આપણે પાત્ર બન્યા કે નહીં કે હજી આપણે બીજાના દોષ કાઢ્યા કર્યું બીજાને તો એને ભેગા કરી કૃપા ભઈ તબ જાનીએ દિશે અપનો દોષ સૂત્ર છે સૂત્ર ચિંતન છે ભક્તોનું ભક્તિનો ઠાકોરે ગાયું ને અમાર જીવન એને કોઈથી કીધું ઘરે આટલા ગ્રંથો હો ગ્રંથો લઈ ગયા 64 માળા કરું ચૈતન્ય મહાપ્રભુ ક્યાં પ્રગટ્યા મેં ગોત્યું બોર્ડ મારો ભક્તિનો ઠાકોરે ગોત્યું એમને આવે ને કે ટિકિટ લાવો 70 રૂપિયા એવું કઈ કર્યું એ હું કહે છે કે હું તો પાપી છું રત છું પાપમાં બધા કે નહીં ભક્તિ ઠાકોર તમે 64 માળા કરો છો તમારું આટલું કાર્ય સંભાળો છો કેદારનાથ આખા જજ છો આખા ઓલાના બંગાળના સ્ટેટના એ મેજિસ્ટ્રેટ હતા આખા જજ સૌથી મોટા જજ અને છતાંય તે પાછા ભક્તિના ગ્રંથો તમે હો લખ્યા ઇંગ્લિશમાં બંગલામાં અને 64 માળા અને કાર્ય સંભાળો અને પ્રવચનો આપો એ બધું અલગ તો તમે કઈ રીતે કહીએ કે હું પાપી છું કોણ માનશે તમારી વાત કહ્યું ને કે તમે કઈ રીતે કહીએ કે પાપી તમે કહો પણ લોકો માનશે ને કારણ કે તમારી તમારું ત્યાં પાપ તો દેખાતું નહીં તો હું કહે ભક્તિ ન થાય એના ભજનમાં બીજી લાઈન એની વાહે પ્રતિષ્ઠા લાગી સાઠ આચરણ આ બધું તો હું દેખાડવા હાથે કરું બાકી અંદરથી કપટી આ બધા મને કળી ન જાય ને એટલે મંગળામુ બોલે એટલે બાકી મને કોઈ રસ જો એને હતું નહીં પણ લોકો એને કીધું કે નહીં તમે તો ચોખા ભક્તિ કરો ત્યાં કે ચોખ્ખી ભક્તિ કરું છું ને આચરણ માળા કરું આ કરું દેખાડું છું એ દેખાડવા હાટું કરું છું બાકી અંદર તો કામ જ કર્યો પોતાને એમ કહે સદા કામે રહેતો તેને આચરણ એ કહે છે તો પ્રતિષ્ઠા હાટું કરો લોકો કહેવા જોઈએ ભગત પ્રભુજી બહુ શુદ્ધ આચરણ કરે છે નિયમ બહુ ફોલો કરે અને લોકો મને કહે ને એને દેખાડવા એવું કરું બાકી મને કોઈ પ્રેમ બોલો એ તો આમ તો એ સ્વીકાર લોકોને કીધું તો એને એનું બીજું કારણ કહ્યું પણ હકીકત આવું હતું નહીં કાંઈ તો એ તે શ્રેય ન લીધો કહેવાનો અર્થ તો આચરણ આચરણ તો દેખાડા પ્રતિષ્ઠા હાથે કરે લોકો ભક્તિનો ઠાકોર બહુ કરે સાધના પ્રતિષ્ઠા મળે ને અને હૃદયમાં તો કેવલ કામ લાગશે પણ જો વાંચ્યો ક્યારેક એ ભજન કેટલો સુંદર એને ભાવ લખ્યા છે કેટલો પાઠ ખબર નહીં ક્યારે આપણામાં આ ભજન બેસે આપણે ભજનમાં બેસી જઈએ પણ ભજન આપણા બેહવું જોઈએ કે નહીં થોડું કહી દે આપણે ભજનમાં બે કલાક બે ભજન આપણા બે મિનિટે બે હતું બોલો એક વાર મહામંત્ર હરે તો આપણે હવે પ્રયાસ કરીશું કે આપણામાં ભજન બેસે ઓકે આપણે ભજનમાં બેસીશું તે પણ ભજનમાં બે હું પ્રયાસ કરવાનો છે ભજન આપણા બેહવું જોઈએ આ ભજન જે છે ભજન સાંભળ્યું વાંચ્યું એની મૂર્તિ થઈ જવો જોઈએ વૈષ્ણવ લોકો ભજન વાંચન ગાય અને આને જોવે કરતું જોઈએ અને ક્યારે થાય શુદ્ધ ભગત વળી ને આવશે ચરણ રે વેદ શાસ્ત્રો નો નિચોડ કપડા નીચે ના નિચોડ સાર ભજનોમાં મૂકી દીધો આપણા સંતો નિચોડ આમ ભાગવતમાં ગીતાનો સાર નીચી નાખ્યો આખું ભાગવત બે લાઈન સારું ભગવાનની કૃપા આપણા બધા પર વરસે કંઈક પ્રભુભાઈજીની સાચા ભાવથી લાગવું જોઈએ કોઈ પણ કાર્ય કરું કરતા અહમ મેં તો કર્યું જ નથી કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા મેરા આપની કૃપા સે સબ કામ હો રહા આ ભજન આજ વૃંદાવનમાં ગાય છે સાંભળ્યું છે ભજન ક્યારે કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા કરો છો તો તમે પણ નામ થાય ઓહો પ્રભુજીએ કર્યું પ્રભુજી શું કરે બે નંબર ન જઈએ કે એની એની ઈચ્છા ન હોય ને થઈ જાય બાજી કબજિયાત થઈ શું કરીએ શું કરીએ કે બતાવો તમે નું શું કરીએ કે એની ઈચ્છા ન હોય તમે નું શું કરીએ કે બતાવો પણ એ આપણને બળ આપે યશ આપે ને આપણે પછી મૂર્ખ વ્યક્તિ અહંકારી નું કામ છે કરું છું ભગવાન કે હું મારા ગુણો એ સમજી લે કે હું કરું છું ને આ લોકો મને ગણતા કેમ કેટલું ભક્તમાં જો માયા કેમ ઘૂસે પણ જતન હશે તમારો નો ચાન્સ માયા ને ચાન્સ તો એટલા માટે મેરા આપની કૃપા છે સદા સમજવું જોઈએ હે પ્રભુ તમારી કૃપાથી મારા આ બધા કામ થાય છે અને ભગવાનને એક નેચર સ્વભાવ છે કે કામ એ કરે છે અને યશ એના ભક્તોને આપે તિષ્ઠમ યશો લભસ્વમ ગીતામાં કહે છે ભગવાન ઉભો થા અર્જુન અને તારો યશ લઈ લે બાકી આ બધાને મેં પહેલેથી મારી નાખેલા તને એમ થાય હું તીર છોડીશ પછી મરશે આ બધા ઓલરેડી મરી ગયેલા તમે પાંચે ભાઈ ઘરે જઈને ભૂલી જાઓ ને તો આમાંથી એકે પાછો જવાનો કારણ કે આ મારા ડિજિટલમાં કોમ્પ્યુટરમાં આ લોકો મરી ગયા એને મેં ફરીને ઊભા કર્યા છે ખાલી પિક્ચર આ મારું એક હું પ્રેઝન્ટેશન છે બસ તો એમાં તારું ખાલી નામ કરવું છે મારે કે અર્જુને માર્યા અર્જુને માર્યા બસ તો યશ લઈ લે બાકી આ બધા મરી ગયા તો આ વાત ઉપર આ પ્રભુભાઈજીને લખ્યું વાંચ્યું છે શું કહે કોઈ દી અહંકાર નહીં આ પ્રભુભાઈ આટલું કર્યું તો એને કોઈ દીને કીધું મેં કર્યું આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાનને આપણને એની આ મહાન પ્રચારક સંસ્થામાં થોડોક સેવાનો પાર્ટ દઈ અને આપણને ગીણ્યા તમારા દ્વારા કર્યું બાકી હું તમે બધા અત્યારે બંધ કરીને ઘરે વ્યાજ આવ્યું ને તો ભાવનગર કે ગુજરાતમાં પ્રચાર થશે કારણ કે ચૈતન્ય મહાપ્રભુની વાણી છે એ એનું કામ કરશે આ તો આપણે સૌભાગ્ય લૂંટવા હાટું ગંગા કેમ નીકળતી હોય તો એ તો જાવે નહીં બેહવાની આપણે ઘર થોડું જ્ઞાઈ લેવું છે ને ઘાટે બે કલ્યાણ કરવા આપણું આપણેથી વેમ માલતા હતા હું કરું શું કર્યું નડવા સિવાય શું કર્યું વિચાર કરો તો હકીકત નડવા સિવાય શું કર્યું એટલા માટે આપણું ભાગ્ય માનું છે કે આપણને પ્રભુપાદજીની આ સંસ્થામાં અથવા ભગવાનના મહાન કાર્યમાં આપણને બુદ્ધિ શક્તિ થોડોક અવસર આપ્યો અને આપણું ભાગ જગાડો બાકી કામ તો એ કરી જ નાખશે આપણને ચાન્સ આપ્યો ભક્ત આ મૂળમાં રહેવા જોઈએ ભજન અનુકૂળ થાય શું કરવું છે આંકવું છે ને કે પૂરું થઈ ગયો ટાઈમ શ્રી બ્રજમંડળ પરિક્રમા ઘી અહીંયા એક એક સૂત્ર છે બ્રજમંડળ ઘી આવું બધું થાયશું તો આપણે વ્રજમાં જઈશું આવા બધા થાયશું તો વ્રજમાં જઈશું તો વ્રજમાં જવા માટે ભક્તિની આ પાત્રતાની આપણે થોડી ચર્ચા કરી મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય કે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણ કૃપા શ્રીમૂર્તિ પરમહંસ શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ કા અનુગમન કર કે પ્રસન્નતાપૂર્વક બિના જાતિ ધર્મ રંગ અવસ્થા ઓર લિંગ ભેદ કે પ્રત્યેક રાષ્ટ્ર કે વ્યક્તિઓ કો શ્રી કૃષ્ણ ચૈતન્ય જિન્હોને 1514 મેં શીત ઋતુ મેં બ્રજમંડલ પરિક્રમા કી બ્રજમંડલ કી પરિક્રમા કરને કી લીલા પ્રદર્શિત કી ઉનકે ચરણ ચિહ્નો પર ચલતે હુએ પવિત્ર બ્રજમંડલ કી ભક્તિપૂર્વક પરિક્રમા કે ઉત્સવ મેં सहयोग के लिए आमंत्रित करते हैं। आहू से लेख से एक लेख से क्या नो भक्ति सिद्धांत महाराज एक पत्रिका छापता था प्रकृति में लोग याद से 15 दिन पहले में एक दैनिक समाचार आता ना एम नदिया प्रकाश एक अपने कोई मना के मैंने पत्रिका का दिव्य भास्कर अथवा कोई भी पेपर आए वहाँ बे पत्ता नु पेपर मराठी मैंने के मुंबई में बे पत्ता ना पेपर एम बंगाली में भक्ति सिद्धांत महाराज एक पत्रिका छापता हूँ एनु नाम तू नदिया प्रकाश जी रीते जारी इस्कोन थी निकले बेक टू गॉड तो आ तो 15 महीने निकले आवली दैनिक में नाचू एने તો એમાં એણે આ એક લેખ લખ્યો જે મેં હમણાં વાંચ્યો આપણે ક્યાં સીવી એક વાત તો એમાં એણે એક સુંદર વાત લખી કે જાતિ પાતિના ભેદભાવ વગર કાળો ધોળો રંગ રૂપના ભેદભાવ વગર રૂપાવાળો ગરીબ પૈસાના ભેદભાવ વગર અવસ્થા ગઢો કે જુવાન અવસ્થા ભેદ વગર લિંગ ભેદ સ્ત્રી છે કે પુરુષ આ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શ્રી ચૈતન્ય મહાપ્રભુના ચરણ ચિહ્નોની પાછળ પાછળ ચૈતન્ય મહાપ્રભુ 1514માં શીત ઋતુમાં શિયાળામાં એટલે કે હવે જે આવે એ માગશર પોષ આ ઠંડીના મહિના કહેવાય ને જેઠ ગરમીનો કહેવાય એમ આજે કાર્તિક પછી જે શરદ ઋતુ આવે ને શિશિર ઋતુ આવે એમાં આ બધી શિયાળો ઋતુ આપણી ભાષામાં તો એ ઋતુમાં પરિક્રમા થાય આપણી બધી 84 કોષ ચાલુ થાય હવે તો એ વખતે ચૈતન્ય મહાપ્રભુએ પરિક્રમા કરેલી તો એના ચરણ ચિહ્નોની પાછળ પાછળ ભક્તિ સિદ્ધાંત મહારાજે બ્રજમંડળ વાર્ષિક દર વર્ષે બ્રજમંડળ પરિક્રમાનો ઉત્સવ ઉજવતા તો એણે લેખમાં હેડિંગ આપ્યું છે જેને આમાં લાભ લેવો હોય આવવું હોય આમાં કોઈ આમાં જે કોઈ ભેદભાવ નથી ને જે જણાવ્યું મેં હમણાં ફકરો વાંચ્યો હતો તો આમાં એક ફકરામાં આપણી માટે કઈ લાઈન મહત્વપૂર્ણ છે આપણે તે પરિક્રમા કરીશું યાત્રા કરીશું ઉપવાસ કરીશું વ્રત કરીશું ભક્તિ કરીશું બધું કરીશું બરોબર પોતપોતાની શક્તિ બુદ્ધિ અનુસાર પણ એક પોઈન્ટ છે બહુ મહત્વનો કે ભગવાને કીધું હોય એ પ્રમાણે આપણું ધાર્યું વસાવતું કરો એમાં વાંધો નથી પણ અવળું જવાનું હોય અમેરિકા આણ કોઈ દિલ્હી અને આણ કોઈ રસ્તો પકડી લીધો પછી તેને દોડો તો શું કામ ભલે વસાવતું કરો પણ સંતોએ કીધું હોય શાસ્ત્રમાં લખ્યું હોય ભગવાને કર્યું હોય અત્યારે એવું નથી થતું અત્યારે ગાંડાની વાહે હાલે ઓઈલો ઓઈલો ઓલકર જાય હાલીને તો હું જાય ઓઈલો આમ હુતો હુતો જાય હું હુતો હુતો જાય ઓઈલો બે ત્રણ દી કોરે કોરા ઉપવા દાળ ભાત ખાય હું ખાય દેખે હું કામ કરે છે કોઈને કીધું ક્યાં લખ્યું કાંઈ મતલબ હાલીને જવાનું જાય ક્યાં જવાનું કોઈ લખ્યું કોઈને બનાવ્યું હોય હાલવાનું એને અંદર હું પ્રસન્ન કરી લઈશ કોઈને માતાજીને એક દેવીને એક દેવતા એ ફ્રી નથી બેઠા એને કીધું તમને કોઈ કોઈ સંતે બનાવ્યું કે બસ દેખાડા હું હાલીને જઈએ હું થઈ ગયા હાલીને જઈએ હું મોટર હું પાડ ટૂંકી રહ્યો હતો એ લોકો એવું કરે ને અમે અમે અહીંથી હાલીને ગયા બીજાને નડવા હાલીને ગયા તો એમના તો ગયા ન કોઈ પણ વસ્તુ ભક્તિના નિયમ કરો સંતો અને શાસ્ત્રો દ્વારા અને ભગવાન દ્વારા માન્ય હોવા જોઈએ કે નહીં તમે કોઈ બી ગવર્નમેન્ટનું કામ કરો એના સહિત એના દ્વારા બે દી પહેલાં મેં ઉદાહરણ આપ્યું તેમ એને રજિસ્ટરમાં માન્ય હોવા જોઈએ કે નહીં આપણે શું ઉદાહરણ આપ્યું હતું તમે એમણે ઝાડુ કાઢવા માંડો મોટું આમાં આખો દી પાડો પગાર મળશે કોઈ તમને કીધું હતું તમે મનમાં એવું ને કીધું અને ઓલા ન્યાયથી મોકલે કોર્પોરેટરમાંથી એ અહીં ઝાડું ન મારે ખોટે ખોટા આમ આમ કરે પણ તો એમ પગાર નહીં કારણ કે એના એના છે એને મોકલ્યા અને તમે અહીં હાસે હાસું સાફ કરો તો એ કાંઈ નહીં મળે અને તમારે મનને કોઈ બી વિક્રમ કોઈના દ્વારા હોવું જોઈએ કે નહીં પ્રમાણિત તો તો ફળ મળે ને કે તમે કામ કરો તેમ કે એને એટલું કર્યું પણ ઉત્પાદ એવ કલ્પતે કેવલ ઉત્પાદ કર્યો દેખાડ્યું પ્રતિષ્ઠા અને મૂર્ખ જનતા જે છે જેને ભાન નથી ઉડાઈ ખોટા સડાઈ મારે વખાણ કરે ઓહો આ પ્રભુજીના આ બાપુના અને આમ કર્યો તેમ કર્યો આટલા મન જ્યાં ને આટલા વધ કર્યા ને આટલા ઉપવાસ કર્યા ને આટલું બોલે ને આટલું આમ ને તો કોણે કીધું પણ તો અહીંયા જો સુંદર વાત છે આપણા માટે ભક્તિ સિદ્ધાંત મહારાજ કે હું આ પરિક્રમા કરું છું બ્રજમંડળની મેં કાઢી હું કામ કારણ કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ હું વ્રજમાં પરિક્રમા એટલા માટે જાઉં છું કે આ ભગવાન દ્વારા સંતો દ્વારા બતાવેલો, એવું નથી કે મેં ઊભો કર્યો છે કે હાલો હવે આપણે એક મારી એવી ત્યાં તો. આ સંતો કરતા હતા, શાસ્ત્રોમાં લખ્યું છે, ભગવાને કીધું એટલે જ આવ્યું. ખબર હોવી જોઈએ ને કોઈ પણ કાર્ય. તો હમણે આપણે એક ભજન ગાયું આવડા શુદ્ધ ભગત, એમાં એક લાઈન આવી હતી, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી લાઈન, ગૌર આમાર જે સબ સ્થાને કરી લો બ્રાહ્મણ રંગે, સે સબ સ્થાને હરિબો આમી પ્રણય ભગત સંગે. ભક્તિનો ઠાકુર જેવો આ એ વાત અહીં છે ને, ત્યાં છે એ તો ભક્તિદાન મહારાજ કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ પરિક્રમા કરી હતી એણે, બ્રજની પરિક્રમા, બ્રજનું માધ્યમ છે, એટલા માટે મેં આ પરિક્રમાનું આયોજન કર્યું છે. ભક્તોને આમાં ભાગ લેવો હોય બધા લેખ આપ્યો છે પણ ક્યાં, ચૈતન્ય મહાપ્રભુ. ભક્તિનો ઠાકુર કે મહારાજ ચૈતન્ય ભગવાન જ્યાં જ્યાં ફેર્યા છે, જે રીતે આપણે પુષ્ટિ માર્ગમાં જોઈએ ગુજરાતમાં, એ લોકોમાં આ ગુણ છે. તમે જુઓ આપણે પુષ્ટિ ભલભામચાર્ય જે ફેર્યા બેઠકો છે એમ, આ વૈષ્ણવો છે ને ત્યાં જાય, જ્યાં બેઠક હોય ને જાય છે કે નહીં, કે વલ્ભાચાર્ય જ્યાં જાય અને એ ક્યાં ગયા છે. વલ્ભાચાર્યની બેઠકો જેટલી છે એક તો આમ તો ઘણી છે, પણ 108 મુખ્ય છે આખા ભારતમાં. આપણે એક ઉદાહરણ સમજીએ, પણ જેટલા તીર્થ છે ને, વૃંદાવન, ગોકુળ, મથુરા, અયોધ્યા, રામે, હું એમ તો જ્યાં જ્યાં ગયા છે એવી અમારી પૂછ્યું હવેલામાં. વલ્ભાચાર્યની બેઠક હોય જ તો તમે જોજો, આપણે સેતુ બંધ્યા ખબર, અડધા ન્યા રાખ્યા વલ્ભાચાર્યને, લોકાચાર્યને ખબર, એક ગ્રુપને આપણે રાખ્યું ને 40-50 થોડુંક નામ એવું. કારણ કે સંતો એ ક્યાં ધામમાં જ જાય પહેલાં પ્રથમ હે ને, અને આપણે શું કરવું છે સંતોની વાહે હાલવું છે. હવે એને સંપ્ર એ રાઈટ છે, જ્યારે અહીંયા ચૈતન્ય મહાપ્રભુ બધાને સંતો બધા ના બધા, પણ તમે માર્કિંગ કરો કે ગયા ક્યાં છે, કુલ્લુ મનાલી મિત ગયા, સમજો એક વાત હે ને, ગમે એના કોઈ તીર્થ કે એના ધામ, મૂળ તો ભગવાનના ધામ, સંતોની વાહે હાલવું છે. ચોખ્ખી સીધી દેખી એવી વાત છે, પણ હાલ અહીંયા જો ચૈતન્ય મહાપ્રભુ એટલા માટે ભક્તો થાય કે મારા ગૌર જે જે સ્થાને ગયા છે એની વાહે વાહે હું જાય, તો કે વાહે વાહે જાય તો કોને હારે જાય, એકલો ઘરવાળા હારે, ભગત સંગે ભક્તોની હારે જાય, ફેમિલી હારે, મારી જેવા હાથ આટો હોય એની હારે. થોડા સુધરા દેશે મને ન્યાય, આ એની સુધરા જતા એ ન્યા હું સુધરા દે. તો ભાઈ એક તો ભગવાન જ્યાં ગયા ન્યા જાય, પણ સંતો જ્યાં ગયા ન્યા જાય, પાછો સંતોની હારે જાય, એકલો જ નહીં જાય, નકર ખુશ ખાસ પાપ કરીશ, અપરાધ કરીશ, પણ સંતો હારે આવીશ તો સેફ. કરવું હશે તો એવડા એ કરવા નહીં દે, હંતા હંતા તો કેટલું કરીએ, હંતા હંતા ઘણા કરે પણ કેટલું કરીએ, એકલા હોય તો વધારે કરે ને, ઓછું થાય તમને. તો પ્રણય તો કે ભક્તોની હારે જાય તો કેવા ભક્તોની હારે, હવે ભક્તોમાંય પાછું ભક્તોમાંય તે અમુક ખાતા ભૂવા હોય હે ને, હમણાં હમણાં એકાદ વાર ગયા એને કાંઈ લાંબી ખબર, ખાતા ભૂવા સમજો ને, ભગત ખાતો ભગત હોય હજી, એનામાં તે થોડું ઘણું લાગ્યો હોય ભગ ભક્તિમાં, પણ એનામાં હજી ક્રોધ ઈર્ષ્યા બધું જીવ ન હોય, રાખડી બંધ ન હોય, ખાતો જ ભૂવો, રાખડી બંધ ભૂવો થઈ જાય વાંધો, ખાતો ભૂવો. હવે એની અરે જાય તો વળી પાછું, કારણ કે એ તો પ્રભુજી અહીંયા બેસ્ટમાં બેસ્ટ પ્રસાદ અહીંયા છે, આપણે અહીંયા બુકિંગ કરે હોટલ બેસ્ટમાં બેસ્ટ આવડી આવે, હવે ભગવાને લીલા ક્યાં કરી અને ટપ્પો ન હોય બીજો તો શું થાય, આપણે એ સુવિધા મળશે એને અરે, ભક્તિ તો નહીં મળે, કારણ કે એને એટલી ખબર નથી. એટલા માટે પ્રણય પ્રેમી અને શુદ્ધ અને જ્ઞાની ભક્ત આરે, પ્રણય શબ્દનો અર્થ થાય પ્રેમી, કૃપાળુ ભગત આરે, ઈર્ષાળુ ભગત આરે નહીં, સ્વાર્થી ભગત આરે નહીં, અજ્ઞાની ભગત આરે નહીં, પ્રેમી કૃપાળુ ભગત આરે, કારણ કે કૃપા કરીને મારા દોષ કાઢશે મને સાચું. એક શ્લોક છે યાત્રામાં જવાનો, તમને ખબર હોય તો કાલ મને નતો કીધો, એટલું કહે છે ને સ એવો ગોખર તીર્થોને સ્નાન ડૂબક્યું મારવા જ જાય, ખાલી ગંગા નાયન, જમના નાયન, ગોદાવરી નાયન, એવા ને એવા ગમે ને નાયા તો એવા એમ નહીં, તાર ડૂબક્યું મારવા ખાલી કીધું જાય, તીર્થોમાં ભક્તોની હારે જાય અને છતાંય ભગવાનની કથા ન સાંભળે, સંતોના મુખેથી ઉપદેશ સાંભળીને જીવત પવિત્ર ન કરે તો ગમે એટલી ડૂબકી મારે ગધેડો. ભાગવતમાં લખ્યું શું છે? ખર. ખર શબ્દનો અર્થ થાય ડોંકી. અને ગો, ગો શબ્દનો અર્થ બળદ છે. બે ઉપમા આપી, કાંઈ બળદ છે. જો હવે તીર્થોમાં જાય તોય તો કે હા, ન્યા જાણી એને કિરુદ નહીં જે કરવાનું હતું. તો ત્રણ વસ્તુ ત્યાં લખી છે કે પોતાના બનેલા ચાર પાંચ બે ત્રણ છોકરા ઘરના, ઈ એમાં જેની બુદ્ધિ લાગી છે એને ખબર નથી આ ત્રણ કાચી માટીનો દેહ છે, કપ પિત્ત વાતથી ભેરો છે. આ કેવલ મલમૂત્રનું આ મારો દીકરો, મારો પુત્ર, મારું આ મારો, એમાં જ એની બુદ્ધિ છે. એક ઈ ગજાડવાનું બળદ છે. બીજું તીર્થોમાં જઈને કેવલ ઓલા કુંડમાં નાઈ લો, ઓલામાં નાઈ લો, પ્રથમ બેહ જ નહીં, કીર્તન કરે જ નહીં, જીવનમાં કોઈ વાત ઉતારે, ઈ ગધેડોન બળદ છે. અને ત્રીજું વેકેશન પડ્યું ક્યાં જવું? જનની જન્મભૂમિ છે, મારી જન્મભૂમિમાં જાય. તે તારો જન્મભૂમિ છે શુદ્ધ થઈ જાય, અમુકની બગડી. કૃષ્ણનો જન્મ થયો ના જાય પોતાને, આ તો ક્યાં ટિકિટ હાલો. હવે ના તો કાઢી નાખ્યા આમના વર્ષો ને વર્ષો. એની પહેલાં એની અમારે લોહિતા શું પહેલાં સંગ નહોતો એનો, તો એની ક્યાં જાય? દિવાળી ચાલો લીમડા બળુકી એ ખળાવાડ, અને એ અમારા હાતા ખાનારા પીનારા બધા કેટલાય વર્ષો એમાં વી ગયો. પછી ભાન પડી 10-12 વર્ષથી કે ભગવાન ટાઈમ આપે તો ભગવાન જન્મે હોય ના જ હોય, આપણે જન્મે અમુકનું બગાડ થાય. તો જે વ્યક્તિ ભગવાનના ધામની મહિમા ન સમજે, પોતાના ગામની પોતાની જન્મભૂમિમાં જ જે છે એ ગજડો ને ત્રણ વ્યક્તિ ગજડા બળા દરે હરખડ્યા. બોલો કુણપે ભોગસ્ય શ્લોક છે ને, મને શ્લોક આખો યાદ, કોઈ એક જ શબ્દ યાદ આવે પેલો તો આવે, પણ અમે સાર તમને એ શ્લોક નથી. એટલા માટે ભક્તોની આરે ભક્તોના સંગમાં, પ્રેમી ભક્તોના સંગમાં, અને ભગવાને કીધું હોય જ્યાં મહિમા હોય ત્યાં. ભક્તિ ઠાકોર કેટલું આ શાસ્ત્રનો સાર લખ્યો છે ને ભાઈ. અભયને જબ ઇલાહાબાદ ગોડીએ મટકે સદસ્ય કી પરિક્રમા કે વિષય મેં સુના થા, પ્રભુપાદજી વિશે સત્સ્વરૂપદાસ ગોસ્વામી મહારાજ ચરિત્ર લખી રહ્યા છે. અભય એમનું જયારે નામ હતું, અભય ચરણ ડે, એમની દીક્ષા થઈ હતી, પણ અત્યારે ગ્રહસ્થ જીવનમાં છે હે ને પ્રભુપાદજી. 1933 દીક્ષા થઈને એમની, તો આજી દીક્ષા તો નથી થઈ 1932, પણ 1922 એ ભક્તિ સિદ્ધાંત મહારાજને મળ્યા હતા. 1932 આ વૃંદાવનનું વિજ્ઞાપન છપાણું છે, અર્થાત પ્રભુપાદજીની દીક્ષા હજી નથી થઈ. પણ પ્રભુપાદજી અભય જે ઇલાહાબાદમાં જ્યારે રહેતા હતા, અલ્હાબાદમાં યોગ્ય રહેતા, એને એક દુકાન હતી દવાઈની, અભયબાબુ, અભયબાબુ દવાઈ વાલે. આજે મેં કાલે ગઈ વખતે પ્રભુપાદજી સન્યાસીઓ જ્યારે વૃંદાવન હતા, બધા અલગ અલગ ભક્તો અને મહારાજો અને પ્રભુપાદના સંન્યાસ વિશે બોલતા હતા એક કલાક. એક અવધ ABL અવધ બિહારી લાલ કપૂર, એક બહુ તમે નામ એને ઓલું લખ્યું ને આ બ્રજ કે રસિકાચાર્ય, એનો લખેલો ગ્રંથ છે અવધ બિહારી લાલ કપૂર. બહુ વિદ્વાન સંગઠન અને પ્રભુપાદજીના ગુરુ ભાઈ જણા ભક્તિ સિદ્ધાંતના ફોલોઅર હતા, ગૌડી વૈષ્ણવ છું. તો એ જાણતા પ્રભુપાદજીને જ્યારે મળ્યા ત્યારથી પ્રવચનમાં કેમ ઓલા, તમે માની લો મહારાજનું પ્રવચન ક્યાંક હોય તો તમે આપણે ભાવનગરથી જ આવ્યું, ઓલા મુંબઈથી આવેલા સુરત, પણ ત્યાં બધા મળવી જ નહીં, પણ આપણે ખબર કે આ સુરત ભક્તિ કરે છે, આ ઓલા પણ કરે, આપણે આ પણ આપણા છે આ ઇસ્કોનમાં આપણે કેમ, એ રીત ગોડીયા મઠમાં સ્થિત હતો. તો જ્યારે પ્રભુપાદજીની તીવ્ર ઈચ્છા જ્યારે પછી થઈ, ભક્તિચંદ મહારાજ ગયા પછી કે નહીં પશ્ચાત દેશમાં પ્રચાર કરે, તો પ્રભુપાદજીએ બહુ મહેનત કરતા 1944 પત્રિકા છપાવવાનું આમ કરવું, તો બિહારી બધા જોતા ત્યારે વૃંદાવનમાં જતા પૂછા ઓલા પ્રભુજીને જાઓ તો ચાવી આપો એમાં કપડાં બધા આપણે પૂછ્યું ને ઉમદાવાદ છે તમારી દવાનું, તો અવધ બિહારી લાલ પૂછ્યું કે આપકી દવાઈ કા, દવાઈમાં શું થયું, દવાઈ જેટલા લીધી ને ઉધારમાં એ કોઈ પ્રભુપાજીને દેતા જ નહીં, અને એને ભરવા પડતા, કારણ કે એજન્સીમાં દવા લાવતા, તો દયાળુ સંત હતા, તો ઉભો હોય કોક આવે કોક ડોક્ટર હોસ્પિટલોમાં એમના, તો પૈસા જ ખોટા થાય જ્યાં હોય, દવા મળે શું, એક તો કમિશન હોય ને 20% બોટલ દવામાં તો ફિક્સ હોય, 10% કોકમાં 20%, અને એમાં ઉધાર આપે, એમાં માલ પીડે રહે, અને એમાં પ્રચાર ને માળાની ચાલુ, ભગતનું આમ થયું દુકાને ઓછું જ જવાનું હોય, એમ બહુ તકલીફ થાય હતી. તો આને બધાને ખબર ભક્તિ સિદ્ધાંત આવડે બધા આવત બી આવી, તો તમારી દવાઈનું કેમ હાલે, તો કે પ્રભુભાઈ કીધું કે હવે આ દવાઈ નહીં કામ કરે, હવે મારે સંન્યાસ લઈને એક પેલી ચૈતન્ય મહાપ્રભુ જે દવાઈ લાવ્યા છે ને, એ દવાઈ થી લોકોને સુધારવા. આ દવાઈ થી હાજા આવડા, અને હાજા થાય તો એ અધકેશરા. એટલે મારે એને મહાપ્રભુ જે દવાઈ લાવ્યા, એનસી ઔષધિ, એ દવાઈ લઈ. અને મારા ગુરુએ મને કીધો છે જવાનું, એટલે મારે એ દવાઈનો ધંધો કરવો. તો જ્યારે પ્રભુપાજી સફળ થયા ઇસ્કોનમાં અને આટલું ઊભું કર્યું, પછી બિહારીલાલે કીધું, દવા ભાઈ બાબુ તમારી દવાઈ કામ કર્યો, આખી દુનિયાને તમે પાઈ દીધી અને અમર કરી દીધા આ દવાઈ મહામંત્ર. કારણ કે વિદેશીઓ તો ધોમ આવતા અમેરિકાથી, વખતે પ્રભુપાજીને આવડે એ બધા જોતા વ્રજવાસીઓ, તો કહેતા પ્રભુ બાબુ તમારી ઓલી અલ્હાબાદ વાળી દવા ન આવેલી પણ આ દવા. ત્યારે ત્યારે પ્રભુપાજી કીધું કે એ દવાઈ તો હતી જ, છે જ અને રહેશે જ, પણ એ દવાઈને મારી પાસેથી લોકોએ દવાઈ એટલા માટે લીધી. દવાઈ તો ખરી નામ તો છે જ ને દુનિયામાં, પ્રભુપાદે કાઢ્યો એવું જ કાંઈ છે નહીં. ભગવાન ભગવાનનું નામ યુગો યુગથી છે, કોઈ માટે નવું નહીં, પણ મારી પાસેથી લોકોએ લીધી, સ્વીકાર કરી. હું કામ તો કે મારી પાસે એની દવાને ઘોળવાનો એક કરચલો એવું હોય ને, દવા ભાળીને બધા ભાગે છોકરા, તો એની પાસે એક કરચ એને વાટી નાખે. એટલે ટેબ્લેટ તો ગળવી ન પડે, ભૂખો કરી નાખે, પછી ખેડવી હોય એટલે એમાં થોડુંક કંઈક મધ જેવું નાખીને પછી એમાં એ પાવડર નાખીને આપતા હોય છે તમને, આ તમે છોકરાઓની દવા જેવું. છોકરા મતલબ જેને તો આ તો કોઈને ગમતી જ છે જ નહીં, ભક્તિ ભગવાન ભોગીવન અને એમાં એ વિદેશી હોય. તો પ્રભુપાજી કે મારી પાસે એક ચૈતન્ય મહાપ્રભુએ દવાઈને ઘોળવાનો કરચલો અને એક મધ આપ્યું, એના લીધે આવેલું. તો બધાએ પૂછ્યું કયું છે, એણે કીધું ત્રિનાદપી સુનિચે બરો રિવર સહિષ્ણુ અમાનીના માન દેને કીર્તનીય સદા હરી. આ ફોર્મ્યુલા છે એટલે આ દવાઈ વેચાણ, જેને આપ દવાઈ વેચી હોય આ પ્રચાર કરવો હોય એને આ ફોર્મ્યુલામાં ફિટ થવું પડે. ભક્તિભાઈ બહુ સુંદર પ્રભુપાજીના વાક્ય, પ્રભુપાજી આપ્યું સ્ટેટમેન્ટ કે હું કામ આ મને મળ્યું, કારણ કે મેં આ બધું કર્યા છતાંય પોતે, અને કે ઇસ્કોનમાં જેટલા રૂપિયા આવ્યા પ્રભુપાજી પોતે કોઈથી કહે નહીં પોતાનું, પણ એ બધાની વચ્ચે એણે કીધું કે હું બિંદાસ કોઈ બી જગ્યાએ ખુલ્લી છાતી રાખીને પ્રભુપાજી ક્યારેય આમ નથી ઊભે રહ્યા કે માળા તરફ બેઠા આમ નથી બેઠા તેમ જોજો. આમ ઊભા હોય ત્યારે હાલ તો ફોટો જોજો, એના ક્રીપ જોઈ લેજો. 70 વર્ષના થાય પણ આપણે આપણે 35ના થઈ થાય આમ આમ હોય, એ ક્યારેય એમ બેઠા જ નથી. બહુ ઓછા કોક કોક જગ્યાએ રેસ્ટમાં ક્યારેક હોય તો અલગ, બાકી બે પ્રવચન કીર્તન એમાંથી જોવો એક્ટિવ હોય ત્યારે એકદમ ફોરવર્ડ હતા. કે હું હુકામ એમ રાખી શકું છું, કારણ કે આજ વૃંદાવનમાં બેઠો છું તમારા બધા વૈષ્ણવની સામે, અને હું આટલું બોલી શકું ને બધાને ઓર્ડર કરી શકું છું, કારણ કે મેં એક રૂપિયો પણ એક પાવલી પણ કૃષ્ણ બલરામની ખાધી નથી. અગર કેટલું આમ જુઓ કેટલો ભોગ, આમ તમે બહારથી જુઓ તો એમ થાય ઓહો રોલ્સ રોયમાં ફરે છે. પ્રભુભાજી માટે જ્યારે વિદેશમાં ઉતર્યા અમેરિકા, તો ત્યાંનો ઓલો રોલ્સ રોય ગાડી સાંભળ્યું છે ને, એ વખતે આજથી 1975ની આ ઘટના છે, એટલે કેટલા વર્ષ ગયા, 35-40 વર્ષ ચાલે. એ વખતે રોલ્સ રોય 25 લાખની આવતી, એ વખતે 25 લાખ એમ ગણો ગાડી. એમાં લઈને લેવા આવ્યા પ્રભુપાદજીને એ લોકો વિદેશીઓ, કે તમે આટલું કર્યું. તો નાના પત્રકારો કે સંન્યાસી તને આવડી મોટી ગાડી બે હોશ, પૂછ્યું સીધું સામે મૂકી દીધું માઇક. ત્યાં તો એ તો બધા બિંદાસ હોય ને કે તમે સાધુ છો સંન્યાસી છો, બધું ત્યાગ કરી દીધું, લાખો રૂપિયાની ગાડી બે હો, તમારા ચેલાઓ લાવે તમારે ના પાડવી જોઈએ, હું રથમાં જાય હાલીને જાય એવું કંઈક કહેવું જોઈએ. પ્રભુપાદજી કહેતો હતો હું કૃષ્ણનો દાસ છું અને આ લોકોને મારે આટલું ફોનાની લાવવી જોઈએ, મારા પતરાની રબરની લઈને આવ્યા. હવે ગમે એટલાની કરોડ, મૂળ તો રબર ને પતરું છે, બીજું કઈ આમાં. આ તો હું હારો સુખ સ્વીકાર કરું છું બોલો, બાકી હોન એની લાવવી જોઈએ તોય ઓછી પડે. મેં જે કર્યું છે કામ હાટું મારી હાટું નથી બે હતો. પ્રભુભાઈ ચોખ્ખું સ્પષ્ટ એકદમ કોઈ બી હોય સામે, કારણ કે હતા બિંદા સ્વાદ હતો નહીં તો નથી, હું કામ દી ભાઈ બધા એકદમ બિંદા સુધી સ્ટ્રેટ આખું એટલે તો મૂંઝાઈ ગયા. ઓલે ભાઈ કે હારું હા સેહ તો પતરું ને રબર, તો પતરા ને રબરમાં બેહરો જાણે મારી ઉપર ઉપકાર શું કર્યો, હું એને ગોલોક મોકલવાનો એના બદલામાં એને મને પતરું ને રબર આપ્યું છે, હવે હું આપ્યું બધા. મેં જે એને આપ્યું એને મને શું આપ્યું, આવડ્યા એને પતરું ને રબર આપ્યું, એમાં તમે માય શું રાખો, આવડ્યા ને સામે રાખો ને કયો ફોન એને લઈને આવે આવતી વખતે આવે તો ફૂલ સ્ટેટમેન્ટ કહેવાના. જેવો સંન્યાસી સાધુ એકદમ બિંદા, કે મેં એક રૂપિયો ઇસ્કોન ભગવાનમાં લીધો અને હકીકત નહોતો યુઝ કર્યો. આમ જવું તો બધું યુઝ કરતા હતા ગાડી, પણ પોતાના માટે કાંઈ બધું કૃષ્ણ વચન કૃષ્ણ માટે સુવિધા લેતા. કઈ અહીંથી અમેરિકા હાલતા જાય, 6 વર્ષે એનો પગે ઈસ્કોન જ ન થાય, બેહક નહીં વિમાન. સમજ આવડા કે વિમાન આવડાય છે ને, ગુજરાતમાં કેટલાય સંતો એવા, એમની પૈસા નહીં લેવી, એમની આમ નહીં કર્યું, તો હું તેમાં શું મોટું કામ, દુનિયાને કઈ લાભ છે એમાં? બહુભાઈ કે એક દિવસો મને 1 કરોડ રૂપિયા આપો સાંજે નહીં હોય, મારી પાસે છે એટલા સોર્સ દેવાનું. તમારી પાસે નથી પૂછતી, તમારે ન લેવા જોઈએ, કારણ કે જે 1 કરોડ આપે અને અજબોનું કોઈને મળે નહીં, 1 કરોડ 2 લાખોનો ઉદ્ધાર થઈ જાય, શું કામ ન મારે હાડું લેતું? ભગવાન છે, ગીતા છપાવી, પ્રસાદ વહેંચી, મંદિરો બનશે, સત્કાર્યમાં શું કામ જરૂર? અને નહીં લેવી હતી પાપીઓનું ધન, ઈવડાનું ઉદ્ધાર ક્યારે થાય? હે, અને તમે નહીં લે પાપમાં વાપરવાના છે ને, હું આમાં કોઈનું સારું થયું? પણ કેટલી ઊંચી બુદ્ધિ વ્યક્તિની, તમે જો સંત એકદમ આધુનિક વિજ્ઞાનને એટલું અપનાવ્યું અને એને ભક્તિમાં ઘોળી નાખ્યું, અને છતાંય તે ત્રિણાદપી સુની છે, કરેલું મારું આ છતાં ઝાડના તણકલા કરતા નમ્ન માનતા પોતાને. બધું મારા ગુરુએ કર્યું, પ્રભુપાદની કહેતા મારા ભગવાનની કૃપા, આ બધા ભક્તોએ કર્યું, ક્યારે નહીં કર્યું, હું કરું મારું કરે મારું નામ નાખો નહીં. અને એની પરંપરામાં હાલવાવાળા સંતોનું એવું છે, એ રીતે આપણે ઉદાહરણ, મને તમને નહીં ખબર હોય, પણ ગોપાલકૃષ્ણ મહારાજ આપણે પ્રભુપાદીના શિષ્ય છે, આપણે ભાવનગરવાળા નહીં ખબર હોય, ઇસ્કોનમાં બહુ સારી સેવા કરે એ મહારાજજી. ગોપાલકૃષ્ણ મહારાજના એક શિષ્ય છે, પ્રભુજીની ઓળખે ઉમાપતિ દાસ, આપણે કેન્યા, તો એણે વૃંદાવનમાં કેન્યાના મંદિરથી, કેન્યાના ભક્તો આવે ને રહેવું વૃંદાવનમાં તો આવે તે વર્ષે વર્ષે, તો કેન્યા તો સદ્ધર દેશ છે ને, ત્યાં ડોનેશન આવે, તો એના ભક્તો દ્વારા એણે વૃંદાવનમાં એક પ્લોટ લીધો 500 વાનો, એક આશ્રમ બનાવ્યો. આ મહારાજજીના શિષ્ય એટલે એણે મહારાજને કીધું કે મહારાજ આ આશ્રમ ભક્તો માટે કેન્યા મંદિરમાં રાખ્યો છે, બરાબર? તો મહારાજ કે સારું ઉતરશે ભક્તો, કે એક પ્રાર્થના છે. હું પ્રાર્થના, અમારે એ આશ્રમનું નામ ભગવતપાદ આશ્રમ રાખશો, તમારા નામ મહારાજ કે હાલતી નતા હાલતા, પ્રભુપાદનું નામ રાખો કે કૃષ્ણનું નામ રાખો, મારું નામ આ પીઢ્યું તો ન ગીણાવે તો હારે, એટલે મારા છેલ્લા થઈને તું મને ગણ આપણે તેમાંથી કેવી તરત ઓલા ગયા કહેવા, મહારાજે ન હાલવા દીધું કે નહીં તમે બીજું કોઈ બી નામ રાખો, ઓલા ગુરુ સાક્ષાત ભગવાન, ખાલી નામ રાખો, હું વાંધો ભગવતપાદ આશ્રમ બતાવો. મહારાજ કે નહીં બીજી વાત કરો, અત્યારે હમણાં તેમની દિલ્હીમાં એની ઓલી મનાવી, એક ભાઈ 60 લાખની ગાડી લઈને આવ્યા હતા મહારાજ હાથે, ગાડી નામ હું ભૂલી ગિફ્ટ મહારાજને, મહારાજે રિટર્ન આપ્યું, મારે શું જરૂર છે, ન લીધી, એક જ છેલ્લો દિલ્હી નો ભગ હતો, તમે આમ બોલાવી તમે નામ કરો, ન લીધી ગાડી ભગત મહારાજ. હા એ એમ અમને કે મારા ગુરાગી શું કહેતા કે એ મૂર્ખ્યાને દેતા ન આવ્યું, મારા થોડા લે કોઈ દી, એને લે નહીં, એને શું જરૂર, એને બહુ ભાવ હોય તો મંદિરને એમ કીધો છે કે હું દિલ્હી મંદિરમાં આપું છું પાર્થસારથીને, મહારાજ શું કરે ભાઈ, ભગવાન હાટું કાંઈ આવતું નથી, હું તમારે ભગવાને દેવા દઉં, એ ભેટ નહીં નાખતા, મને આપો તો મારે, તો તમારે દાન કરવું ધર્મ કરવું હોય તમારે શું કરવું જોઈએ, ભગવાને દેવું હોય તો છે ને બીજો રસ્તો, પણ તમે મારી એ પરથી જાય મને તો ઊંટ લેવાનું, તો તમે નહીં જાઓ તો શું કરશો, એમાં લાભ કરો? કોઈ સાચા સંત હોય પોતાની માટે કે પોતાના સુખ માટે કોઈ કાર્ય કરતા નહીં, ભગવાનની ચરણની સેવામાં એનું મંગલ કરવાનું, એના દ્વારા બીજાનું હિત કરવા એ સ્વીકારે. એ કહેવાનો મારો ભાવ એ છે, જો એના પરંપરા છે આપણી આ, હે ને, કે આ ભાવ છે જ ઓલા, આપણે કોકની ગાડી હોય અને આપણને બેહવાનું નથી, મને ગાડી જ નથી એવા જે વાંધા કરતા હોય, એ શું સમજીએ કે આ વાતથી આવડી મોટી વાત, કાલ આપણીને મારીને તમારી સ્થિતિ એવી જ થવાની, હજારો ચેલા હોય છે ને હજારો વસ્તુ આવશે, પણ આપણને આ પરંપરાની ખબર નહીં હોય તો આપણે ક્યાંય ફેંકાઈ જશે ભક્તિને, સમજ્યા? કાલ હજારો લોકો તમને પ્રણામ કરશે, હજારો વસ્તુ તમારી પાસે આવશે દુનિયામાં ઊંચામાં ઊંચી, કારણ કે ભગવાનના નામે હું નહીં આવે, પણ એ ભગતને એની સ્થિતિ ખબર નહીં રહે કે હું ચિંતુ પ્રભોરિય, હું તો પ્રિય ભગવાનનો એક તુચ્છ દાસ. હરિદાસ ઠાકોરને શું કીધું ચૈતન્ય મહાપ્રભુએ, હરિદાસ તમે વયા જશો પૃથ્વી ઉપરથી તો આ પૃથ્વી રત્ન શૂન્ય થઈ જાય, તમે પૃથ્વીનું એક ઘરેણું છો. હરિદાસ ઠાકોર બહુ જપ કરતા ને, તોમાં બી ને તમે નહીં રહ્યો તો રત્ન શૂન્ય થઈ જાય પૃથ્વી, એટલે તમે પૃથ્વીનું રત્ન છો હરિદાસ ચૈતન્ય મહાપ્રભુ કે. તો હરિદાસ ઠાકોર કે હે ચૈતન્ય મહાપ્રભુ, હું તો એક તુચ્છ કીડી છું આ પૃથ્વીની, ચૈતન્ય મહાપ્રભુ તમે નહીં રહ્યો તો હું નહીં રહું, મારું જીવન નહીં રહે, મારે બહુ મોટો લાભ નુકસાન છે, કારણ કે કોટી કામ ધેનુ યદી છાગી યદી મરે, કરોડો કરોડો કામ ધેનુ જેને ગાયું હોય, કોઈ ભરવાડને કરોડો ગાયું હોય, કામ ધેનુ ગાય, એની એક બકરી મરી જાય એમ કે ફરક પડે? કરોડો કામ ધેનુ ગાયોનો માલિકની એક બકરી મરી જાય તો એને કાંઈ નુકસાનયુક્ત કહેવાય? શું ફરક પડે? તો તમે તો કેટલા તમારે વૈષ્ણવ ભક્તો છે, એમાં હું મારી જેવો એક અહીંયા રહે કે બરે તમારી તમને હું મહાપ્રભુ ફરક પડશે? હું તો એક તુચ્છ શુદ્ર છું એકદમ. તો મારું ભાગ્ય છે કે હું નીચ કુળમાં હતો, નીચ બુદ્ધિમાં હતો, તોય તમે મને ભક્તિને પાત્ર ગણ્યો અને ભક્તોના સમાજમાં બેહવા દીધો. આ મારું આ તમારી પરમ કરુણા છે મારી ઉપર. નહીં તો હું તો એક તુચ્છ દાસ. હવોલકર ચૈતન્યમાં આવ્યો કે તમે રત્ન છો, અને આણીકર કે હું એક તુચ્છ કીડો છું. તો નામના આચાર્ય હતા, આપણે શેના આચાર્ય છે? ખુરશી પલંગ આચાર્ય, ખુરશી પલંગ આચાર્ય. તો અઠનની ચવની લડ્ડુ પેડા દાસ, ઘણા અઠનની ચવની પછી પછી રૂપિયા આપે તો પ્રભુજી આપે ને કોઈ પૈસા આપે તો ભાઈ એના દાસ થઈ જાય. એને શું કહેવાય? ભગવાનના દાસ ની કોના દાસ છું? પૈસા અઠન ની જવા. અને ઘણા લડ્ડુ પૂરી દાસ, જલેબી જ્યાં લાડવા, લડ્ડુ પૂરી દાસ. તો આપણે બધા કૃષ્ણદાસ ની બદલે અઠનની જવાની લડ્ડુ પૂરી દાસ થઈ ગયા છે. નામાચાર્ય બદલાને બદલે ખુરશી પલંગ આચાર્ય થઈ ગયા છે. હા, સિરિયસ સમજાવ વાતને, મૂળને. કાલે અજબોની સંપત્તિ નહીં, અજબો છે ભગવાન, ખૂબ આપશે એના ભક્તને, યશ ધન બધું. પણ ભક્ત હંમેશા ભગવાનની સેવામાં લગાડશે અને એનો દાસ એનો પોતાને તુચ્છ માનવું. ક્યારે રહેશે? શુદ્ધ ભગત. હરે કૃષ્ણ. મહામંત્ર દ્રઢતાથી જપો, એમાં બધા ગુણ આવશે. ઓકે, માનો સિનિયર ભક્તોનો સલાહ લો, પોતાના દુષ્ટ વિચારોમાં આપણું ભક્તિ રત્ન રહ્યું ન જાય. નમ્ર પ્રાર્થના બધા એને લાગુ પડે છે, એવું નથી. પહેલાં જ કીધું ભક્તિજીના મહારાજે કીધું, સિનિયર જુનિયર ઊંચા નીચા સ્ત્રી પુરુષ ધાળા દોડા પુરુષ કોઈ બધાને આ લાગુ પડે. તો દાસ દાસાનું દાસમાં રહેવું જોઈએ બધાએ, અને પોતાના પદ પોઝિશન અનુસાર એકબીજાને આદર, એકબીજાનો આદર સમજો. નહીં એણે કેટલું કર્યું ભગવાન માટે, મારી માટે, ગુણ જ જોવો બધાને એકબીજા, તો જ પ્રેમ રહે. અને એ વિનો રાખો મને આ સેવા કરે, હું એની માટે શું કરું? એક્સપ્લેનેશન એ જોવું જોઈએ, હું શું કરું આ પ્રભુજી માટે, આ પ્રભુજી માટે શું કરું, અને હતું સમાજ માટે શું કરું, ઈશ્વર માટે શું કરું. ઈ જ વેવ બોલ્યો, વિચાર આવવા નથી દેવાનો કે એ લોકો મારે શું કરે, હું જરૂર તે હું કામ ઋણ ચડાવવા દીધું. એટલા બધા ઊંચા આપણે નહીં થઈએ કે નગર, અમે તો એવા ભક્તોને જોયા છે અને એમ એવા બનવાનો પૂર્ણ અમારો પ્રયાસ છે. પણ એવું બનવાનું બીજાને સલાહ આપતા નથી, કારણ કે એ સ્વીકાર કરીએ કે માને કે નહીં કરીએ કોને ખબર, એટલા માટે. પણ અમને જે સંસ્કાર છે વૃંદાવનમાં, ભગત છે મહારાજના શિષ્ય છે શ્યામ સુંદર પ્રભુ, અને એમની આર્યતા બરસાને એમની ત્યારે તો બોધા બંધી દીધો, બહુ સુંદર વાત કરી, એનું જીવન જ ઈ છે. તો પોઈન્ટ સમજવા જેવો તમને કહું છેલ્લો, કે ભગત એવા હોય કે ઋણ ન ચડાવે, કદાચ માની લો સેવા નીકળે. પણ અમુક એવા છે ગોપીઓનું ઉદાહરણ, જે રીતે કે અમને કૃષ્ણનું માથું ઉતરતું હોય તો હું ભલે નરકમાં જાઉં, એમ મારી સેવા કરીને એની ભક્તિ વધતી હોય, અમારું ભલે ઓછું થાય, અમારું ભલે ઋણ ચડે, એનું હિત થતું હોય અને એ પ્રસન્ન રહેશે. સ્વીકાર પોતાનો લોસ કરીને પોતાની ભક્તિનું પુણ્યને દાવમાં લગાડીને, દાવમાં લગાડીને સમજો ને, ગીરવી મૂકીને બીજા ભગતના ઉદ્ધાર હાટુ સંતો દોડે, એટલા ઊંચા આપણે નહીં થઈએ કે. પણ કમ સે કમ આપણા સ્ટાન્ડર્ડમાં પ્રસન્નતા તો જોવી જોઈએ ને, નહીં તો ઘણા દ્રઢ દ્રઢ બની જાય સેવા. હા, સેવાનું ઋણ ચૂકવી હતા એ પ્રભુજી મારી આ સેવા કરે, હું એને આ કરું, નહીં નહીં નહીં. જડતા કોઈ આચરણ કરવાનું છે ને, બીજાને શીખવાડવાનું. કોઈ કોઈ સેવા જ નહીં દે, ક્યાંથી થાય બધા? પ્રેમ કોને કરે? મને આપણું મંદિર છે તેમ બધા છો, હું આ પ્રભુજીને સેવા જ નથી દેવા, મારી હું જ કરું, મહાન થઈ ગયો. એની હું સેવા કરીશ અને એની હું મારી તરફથી બીજી કરીશ, એને હું ભક્તિ આપીશ, શીખ, મારે એની સેવા કરવાની. સમજો છો વાત આખી? આપણે શું થઈ જાય? જડ નહીં,
કોઈ પણ વાતને બૃહદ માઇન્ડથી સમજજો, ક્યારે બી કોઈ બી પ્રોસેસ હોય એને પૂરો સમજો, ન સમજાતું હોય તો એની ઉપર રિચાર્જ કરી સિનિયરની સલાહ લઈને ક્લિયર કરવું જોઈએ. આપણે કહેવી નહીં નહીં, ભક્તો તો સેવા લે છે દે, એની બીજી દદાથી પ્રતિગ્રહિણાથી આમાં આવે. હું તો ખાશો જ નહીં કહું, અરે તું ખા એને દસ ગણું ખવરાય છે ને, પણ બેનો લાભ થાય છે કે નહીં, હું વાંધો બતાવ. સેવા લઈને બીજી સેવા કરું, એ તો આદાન પ્રદાન શું કહેવાય. નહીં તો પ્રીતિ લક્ષણમ એ શ્લોક આખો ઉડી જાય. આપણે આપણે કરવી છીએ સેવાનું, સેવા ક્યાં છે? અમે પ્રીતિ તો પ્રીતિ ક્યાં ગઈ? અને ભક્તોની પ્રીતિ અહીંયા તો હમણે આવ્યું અનુકૂળ, એ તો ખુશ નથી, સમજો છે ને આખો પોઈન્ટ. એટલા માટે દદાથી પ્રતિ ગ્રહિણાથી ગૃહેમ આખ્યાથી પૃચ્છતી, આ પ્રીતિ તો ત્યારે ભક્તો મારે, અને ભક્તોના પ્રીતિ પ્રેમ વ્યવહારથી ભગવાન પ્રસન્ન થાય. બોધયંત પરસ્પર એકબીજાને જ્ઞાન આપવું દેવું સમજવું, એના વિચારોને સમજવા, એની ભક્તએ રેણુકાય પ્રભુ શું કાર્ય કરે છે એક અલગ વાત છે, અને એનો ભાવ હું છે બેયને માર્કિંગ કરવું છું. રઘુનાયકનું કાર્ય કોઈ બી હોય આપણે એક્સ વાય જાય, ભાવ બહુ મહત્ત્વનો છે પહેલાં, અને કાર્યમાં ન ખ્યાલ આમ તો એની 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 વિધિ બોધયંત. ભાવ તો દાસાનું, દાસને સેવાનો જ હોવો જોઈએ, ઉન્નત જ હોવો જોઈએ, દોષ દર્શિત જોવા જોઈએ. હા, કાર્ય સેવા બેસ્ટ થાય એની માટે સલાહ વિચાર ના બોધયંત. તો આપણે એવું વાતાવરણ કરો ભક્તો મંદિરમાં, છ સાત આઠ ભલે હોય પણ બીજા જોવે કે નહીં શું ભાવ છે અને શું સ્નેહ ને પ્રેમ છે. એ તો ભગવાનને આપણે હું બહાર પ્રવચન કરવા જઈએ તો શું કહે, ભગવાન કહે છે મારા ભક્તો શું કરે, તુષ્યંતી રમંતી બોધયંત. અને અહીં આવીને આપણને જોવે કે આવડા તારા બાત હોય આમાં હેમી બડા લે, ઓલે ઓલા ને કાપે ને ઓલે ઓલા ને હેઠળ ઓલા આવીને કહે ને ભગવાન તેમી કરે તમારા ભક્ત, તમારા ભક્તોને જોયા હરે કૃષ્ણ ધામ શું કરે અમે જોઈએ. તો ભગવાન આપણી માટે કહે છે તો આપણે એવું કરવું પડશે ને. ભગવાન કહે છે કે મારા ભક્તો પ્રેમથી એકબીજાને આદર સ્નેહ અને એકબીજાને બોધ આપી અને મારી ભક્તિ સેવા કથામાં રહેતો, તો બહાર આપણે એવું કીધું ને માની લાગો કે આવ્યા જો, અને આપણને જોવે એક બે મહિનામાં આપણું ચરી શકે સારું. ભગવાન શું કહે છે ને આપણે શું કરીએ, ભગવાન કે અભિચેત સુરદુરાચાર સાધુ રહેવા, આપણે શું કરીએ. આજે માનવું છે, માનવો જોઈએ ને કૃષ્ણને પસંદ. કોઈ પ્રશ્ન છે? કોઈ નહીં બોલો. નહોતા ભક્તિ સિદ્ધાંત મારા જ્ઞારે નહોતા એવું મેં આ વખતે ચર્ચા થઈ હતી એની રીતે. એમના ગુરુભાઈ નામ દીધું ભક્તિ પ્રજ્ઞાન એવું કંઈક નામ દીધું એ મારા એમના ગુરુભાઈ આગળ એમને સંન્યાસ લીધો. તો એવું ફોટામાં તમે કંઈ જોયું છે ભક્તિ સિદ્ધાંત મહારાજ બેઠા હોય એને લઈને પ્રશ્ન થયો હતો, પોતાનું સંન્યાસ ધારણ કર્યો ત્યારે. તો એ એક બહુ વિચારણીય મુદ્દો હશે. અને સંન્યાસ એને લીધો ગૌડીય મઠમાં, કેશવ ગૌડીય મઠ વંદા મથુરામાં ત્યારે છે એને. અને લેતા પહેલાં તે બહુ સુંદર કથા કીધી, પણ એમાં મત મતાંતર છે થોડું, એટલે એને સરખો પ્રસંગ ક્લિયર કરવો પડે વાંચવું પડે. મેં એટલું ધ્યાન નથી દીધું. ફોટો તો એ છે બધે જ છે ફોટો, તો પણ એ આમ વર્ષોનું મેળ નથી કરતા ને. આને સંન્યાસનું જે વર્ષ બતાવે અને પ્રભુપા અને ભક્તિ સિદ્ધાંતનો દેહાંત સમય તો પહેલાં થઈ ગયો. આપણે કેવી પ્રભુપાદ આ વર્ષે સંન્યાસ લીધો એ વખતે ભક્તિ સિદ્ધાંત મારા નહોતા, એ ક્યાં પ્રશ્ન આવે. ફોટો છે એટલા માટે એની માટે ચિંતન વિચાર છે, અને એ છે ક્લિયર ઘટના. ક્યારેક કરી હરખું જોઈન કરવી પડે કોઈ બી વાત, બે મત છે અત્યારે પણ છે ક્લિયર એ થઈ. એનું કારણ આપ્યું હતું મને અત્યારે યાદ નહીં, પણ હું વાંચ મારે થોડુંક અધ્યયન કરું, પણ લીધો એ આખી ઘટના યાદ છે એકદમ. એ કથા મને આખી કઈ રીતે દામોદર મંદિરમાં હતા સવારના પહોરમાં, એમના ગુરુભાઈ એમને કીધું, ગુરુભાઈ નામ ભક્તિ પ્રજ્ઞાન કેશવ મહારાજ એવું કંઈક છે ગોડિયા મઠના યોગ પર, કે સંન્યાસ લેવો જોઈએ તમારે અભય બાબુ. ભક્તિવેદાને બિરુદ મળી ગયું ભક્તિવેદાન સ્વામી તમારે. અને પ્રભુપાજી કે મને કોઈ વિચાર જ નહોતો સંન્યાસનો, પણ પ્રભુપાજીએ એક બહુ સુંદર વાક્ય બોલ્યા. રાધા દામોદરની સામે જ્યારે હું ઊભો હતો પ્રણામ કરી અને રૂપ ગોસ્વામી સમાધિના પરિક્રમા કરતો, તો એ જ્યારે મને એ મહારાજે મારા ગુરુભાઈએ કીધું તો મને એવું જ લાગ્યું કે મને મારા ગુરુ મહારાજ કહી રહ્યા છે. એ ગુરુભાઈમાં મને મારા ગુરુનો ઓર્ડર, કારણ કે મારા ગુરુ તો અત્યારે છે નહીં,
પણ ઈ આના રૂપે મને કહી રહ્યા છે, મને ઈ જ આજ્ઞા આપી રહ્યા છે એવું મને લાગ્યું. એક એકદમ એ વાક્ય તો આપણે માટે બહુ વિચારણીય. આપણે ત્યાં માની લો આપણા દીક્ષાગુરુ ન હોય ખરા અર્જન, પણ એ દીક્ષાગુરુને જેને જીવનમાં અપનાવ્યા છે ફૂલલી, એની કૃપા જેને પ્રાપ્ત કરી છે, એ ભગત કોઈ આદેશ આપી રહ્યો છે, આપણામાં એવો ભાવ ક્યારે આવે છે કે આમાં મને મારા ગુરુ જ કહી રહ્યા હોય એવો? હે, મને તો આમ દેખાય છે મારા જીવનમાં કે આમ હો હો જન્મ સુધી તો દેખાતો નથી કે આવો ભાવ આવશે, આવો વિચાર કે આ ભગત મને કહી રહ્યા છે, પણ એ હજી ભગવાન કે મારા ગુરુ જ મને એના રૂપે એવું આમ બહુભાઈને એ વખતે કે મને એવું લાગ્યું ગયું. ભક્તિ સિદ્ધાંત તો હતા નહીં, પણ એ જ એનો એ તો શેની લખ્યા હતા, પણ આના દ્વારા મને એ ડાયરેક્ટ મને એવું લાગ્યું. અને મેં ત્યારે જ સંકલ્પ કર્યો કે હમણાં ક્યાં બોલો સંકલ્પ ક્યાં કરીશ છે વચન સુધી. હા, એ આ એક વાત એ પ્રસંગ આખો આપણે કે આ તો મને દેખાતો ક્યારેક આપણે એવું માનશે મને આ એ જ કહી રહ્યા એના પ્રતિ. હવે દીક્ષા ગુરુમાં આપણે એમ માનતા કૃષ્ણ કહી રહી જ કહી રહ્યા, એ કહે એની રીતે કે હું તો મારું જ કરી, તો એમાં એની હેઠેનું દીક્ષા ગુરુ દીક્ષા એ ક્યાં જ આવવાનું બોલ્યો એ નથી આવતો આપણને, તો આ ક્યાં આવશે? પણ જો પ્રભુપાદ આટલી ઉચ્ચ સ્તરમાં છતાં કે મને એમ છું કે એને એને જ કીધું તરત જ તૈયાર, પછી કે મને દંડ આપ્યો ને આથી કઈ રીતે ત્યાં લઈ ગયા કેશવ ગોડિયા મઠમાં, પહેલાં માળે ઉપર હતું એ મંદિરે જઈશું. અને બધાએ બહુ, કારણ કે ભક્ત પ્રભુપાદ ફેમસ થઈ ગયા હતા બહુ, કારણ કે એક એક લેખ આપતા ગૌડીય પત્રિકા જે ભક્તિ સિદ્ધાંત મહારાજ હંકાવતા ને ચાલુ જ હતી ગૌડીયમાં, પણ ભક્તિ સિદ્ધાંત મહારાજને પ્રભુપાદજી એકવાર એક લેખ મોકલ્યો હતો એમાં, તો એ લેખ એટલો હાઇલાઇટ થયો ને, તો આને થઈ ગયો, આને લોકોએ કીધું કે હવે અમારું અઠવાડિયા છપાય છે રોજ, તમારે આમાં એક લેખ દેવા. તો ભક્તિ વેદાંત સ્વામીનો લેખ કે આખું ઇસ્કોન આખું ગૌડીય જગત એને જાણતું, બાકી આમ બધા ગ્રહ જ, પણ એને વાનપ્રસ્થ તો લઈ લીધો, વૃંદાવનમાં આવી ગયા 12 વર્ષ, પણ છતાં પણ મોટા મોટા સંન્યાસીઓ આદર કરતા કે નહીં પાત્ર તો ઊંચું છે, સંન્યાસ ભલે નહોતો લીધો પણ બહુ માનતા, કારણ કે એને જે એના જે લેખ એવા હતા કે આમ અંતરના ઊંડાણમાંથી નીકળતા, એટલા માટે આખું ઓળખતા હતા. એને કીધું કે ઓહો પધારો, બધાએ ખૂબ આદર આપ્યો, અને કીધું કે હવે આવ્યા છો આ વેશમાં પણ જાશો લાલમાં સંન્યાસમાં. તો એવો પ્રસંગ છે, એની ચર્ચા હશે. ઇંગ્લિશમાં એ બુક છે પ્રભુપાદ ઇન વૃંદાવન, એનું હેડિંગ છે પ્રભુપાદ નો વૃંદાવનની અંદર લીધો, ખાલી સેપરેટ વૃંદાવનમાં મંદિર કેમ બનાવ્યું, સંન્યાસ કેમ લીધો, એ વખતે કેટલી તકલીફ પડી, એક અલગ ટોપિક છે, એમાંથી બધું જણાવતા હતા. ઓકે, બીજો કઈ પ્રશ્ન? તો 11 ની દેવ ભક્તો કહે છે 25 માળા કરવી જોઈએ હોળની જગ્યાએ ભગવાનના નામ, અને 11 ની દી ભોગ દીકરાનો બને ત્યાં સુધી ભક્તોએ ત્યાગ કરવો જોઈએ. અને રહી વાત ઉપવાસની, પોતાના શરીર સામર્થ્ય અનુસાર કરવું જોઈએ, બળ કરવાની વાત નથી, પણ અલ્પાહાર મીડિયમ આહાર અનુકૂળતા, કારણ કે આપણે બિલકુલ આહાર ન લઈને હુઈ રહીને માળાએ ન કરીને સેવાએ ન કરી એવું ન થવું, અને બહુ ખાઈને એ જ કરવી હુઈ રહી એવું ન થવું, હંમેશા યુક્ત આહારને ભક્તોએ કોઈ પણ તિથિ વિધિ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે ચેષ્ટા હોવી જોઈએ. તો સિનિયર ભક્તોને રહેનાર એના માર્ગદર્શન અનુસાર અને થોડી પોતાની બુદ્ધિથી આવા બધા વ્રત ઉપાસ, એવું નથી કે આપણે હવે બસ નિર્જળા કરશું કે કરીએ, તો ટ્રાય કરવી જોઈએ, તો પછી આ પછી પ્રસાદ લેવા બેઠા હોય તો એ ત્યારે ઠીક છે, હાલ ખાંડ પડી જાય એટલે ખાંજે પાછું હોય કંઈ તો બરાબર ઊંઘો છે. નિદ્રયા હિર્ય તે નક્તમ યોગ્યાને ચા ભાઈ ભાગવતમાં સુખદેવ ગોસ્વામી રોવે છે કે આ બધા દિવસે હુવે છે કેમ, એ સુખદેવ ગોસ્વામી રાતે હુવે છે એમાંય રોવે છે, તો પછી દિવસે કઈ રીતે હુએ છે? કારણ કે જેટલું હું સમય વેસ મરવું છે, તો રાતે માણા હુવે તોય સુખદેવજી રોવે છે, તો દિવસે એની ઉપર તો શું થાય? અને એમાં 11 એમાં માળા બાકી હોય તો એ શાસ્ત્રને આપણે વાત લઈશું તો આપણો કોઈ, પણ આપણને આ સંતો કેટલા દયાળુ છે, શાસ્ત્ર સુધી પહોંચાડવા આપણને આપણી બુદ્ધિ પ્રમાણે જ આપે, કાંઈ વાંધો નહીં, મંગળા ભાઈ 1 કલાક થયું તો જાગીને તો પછી સાધના સેવા એટલું ગિફ્ટ આપે છે ને, છૂટ આપે. અને ઇસ્કોનમાં તો બહુ ફેમસ છે 11, તમને ખબર છે, માયાપુરની અંદર મંદિર થતું હતું, તો ત્યાં એક મહારાજ છે ને જય પતાકા મહારાજ, એમની હારે એક મહારાજ ભક્તિ પુરુષોત્તમ મહારાજ છે, તો એને અમેરિકાથી અમુક મોટા મોટા ડોનરો આવ્યા હતા. ઓલો કયો કંપની ફોર્ડ ગાડીવાળા છે ને, એની આવ્યો મંદિરના મોટી મીટિંગ ભરાણી હતી મોટું, કારણ કે કરોડોનો પ્લાન છે. તો તેથી બરાબર 11 યુડાઈ આવ્યા ને, તો મીટિંગ પાર્લર પાકી ભરાણી. તો એ તો બધા ડોનરો એટલે એ કર્મી લોકો બધા આવ્યા હતા, વિદેશી સંબંધને લીધે આવ્યા, ફોર્ડના સંબંધને લીધે. તો એને આવે તો મંદિરમાં એને તો ખબર આવવું પડશે, પણ 11 હોય તો કાંઈ પૂરી ને ઊંધિયું તો બને નહીં. ત્યારે તો ફરાળી બને, ભટ્ટ વધીને વધીને શું કરો, ભટ્ટ કામ કંઈક થોડુંક આમ કેમ કરો, કેટલું કરો, અન્ન તો આવે ને શું બને. તો આ લોકો હું જાણે કે આ બધા બહારના આવ્યા છે, ઇસ્કોનને પૈસા દેવાના છે મધે, અને ખવડાવવું હું, અન્ન ખવડાવ્યું તો પાપ લાગે, 11 ખવડાવી દી કે આ શું ન કરું, મોળો મોળો બટેકા. એટલે આ વિચાર થયો એક, પણ સાધુ તો ગમે એ સ્થિતિમાં ધર્મ તો તોડે નહીં. તો અને આ બધું તો જાણે છે, બંગાળીમાં સ્વીટું બધું બહુ છે આઈટમો. તો 20 આઈટમ બનાવી ફરાળી જ તે બધી, કેક ને વેક ને બધું ફરાળી બધું ભેગું કરીને કેટલું. અને આવડ્યા ને પાછું મીટિંગમાં કીધું હતું કે આજે 11 છે, વેદોમાં આવું લખ્યું 10 મિનિટ એનું માહિતી નહીં કીધું પાછું ધર્મ. અને એ લોકોએ કાંઈક તો શ્રદ્ધા હોય ત્યારે જ ધન દેવાય આવ્યા હોય, પણ કંઈક ધર્મમાં માનતા હોય સાધુ માનતા તો જ આવવાનું હોય, નકર તો ક્યાં દેવા આવવાનું હોય. નેટેડથી કદાચ મોકલી દે ને, ચેક મોકલી દે, ઇન્ડિયામાં આવીને જોવાનું તો જોવાય ક્યારે આવે કે એને હૃદયથી ભાવ છે મારે કરવું હોય તો આવે ને, નકર ન્યાયથી ક્યાંક આવી લો ભાઈ 5 કરો, આવવાની કોઈ જરૂર નથી. પણ આવ્યા મતલબ એ સમજેવા, એટલે આ લોકોને માહિતી ને કીધું હતું. તો કે ઓકે સારું 11 છે તો વાંધો નહીં, પણ જેવા કે પ્રસાદ લઈને લેવા બેઠા તો 20 આઈટમ અને મીઠાઈ ને બધું, કે 11 તો રોજ કરે આમાં વાંધો ન આવે, આમાં જો વાંધો કે હવે અમારી જ્યારે મીટિંગ કરો ત્યારે 11 જ કરવાની, ઉલટો પરેડ આવે. એ કે જો આવી જ 11 હોય તો પછી અમારી મીટિંગ હવે તમારે છે ને 11 રાખવાની, આમાં અમને ફાયલું ફાયવું કે પ્રભુભાજી. પ્રભુભાજીનો ભેદ શું હતો, હકીકત ઉપવાસ કરવા જોઈએ. પણ જે માણસનું જે સ્ટાન્ડર્ડ છે, સ્થિતિ છે, ભગવાનને 11 નથી ને કે આપણે હારો રે નહીં કરાવે ની, એની હાટું ભોગ બનાવવો જ પડે ને, શું કરો તેને મંદિર ભગવાન નથી ક્યારે દીધું, તો ભગવાન હાટું ભોગ બનાવવો જ પડે. તો વસ્તુ તો બનાવી દે ને, સેવા આપણે જ 11 છે એને નથી. તો મંદિર ના તો બહુ મોટું મંદિર છે, રાજભોગ બહુ મોટો થાય બધું, અને એમાં 11ની ફરાળી આઈટમ એ લોકોને આપી. અમારે તો આ ગોપાલકૃષ્ણ મહારાજની તિથિ 11ની છે ને, તેથી જે પ્રસાદ હોય એ એક વર્ષ આખું સાંભળાયું. બીજી વાત જેવી કે એ મહારાજનું ક્યારે છે, શું કહેવાય, વ્યાસ પૂજા, કારણ કે તેથી જે આઈટમ હોય એ ક્યારે મળતી જ નથી જોખમ, અમને બીજી વાર ક્યારે એવું ભાયલું જ નહીં. તો કહેવાનો અર્થ શું છે, ભાવ સમજવો કે સિંહ સ્થિતિ સ્થાનને લક્ષ્યમાં રહીને પાપ અન્ન ન ખાવું જોઈએ બસ. પછી ભક્તોની કેપેસિટી હોય, કોઈ ઉપવાસ કરીને રહીએ કે કોઈ ફરાળ કરીને રહીએ કે કોઈ પાણી પીને કોઈ ફ્રૂટ ખાય, પણ મૂળ વાત શું છે, માળા કરવી જોઈએ, યથાશક્તિ સેવા કરે, તેથી પાપ ખૂબ ગામનું બધું ન 11 એ બધું ન કરવું જોઈએ. અને 2-5 માળા વધુ કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, દર્શને જવું જોઈએ, આરતી કરવી જોઈએ, એ વધારવું જોઈએ. અને સાથે સાથે અન્ન ન ખાવું જોઈએ, કારણ કે એમાં પાપ છે. પણ હવે માણા ભૂખ્યો નથી રહી શકતો, અથવા એને કોઈ રોગ છે, અથવા એને કામે 8 કલાક બેસવાનું છે, હવે એને તમે એમ કહો તું આમ કર, તો એક અત્યાચાર છે. એ કરશે જ્યારે 2-3-10 વર્ષ એ કરીને એને એને થાય કે નહીં હું, પણ એ ધીરે ધીરે થાય ને. તો આપણે શું કરીએ નવા હોય ત્યારે, હવે આવડાયને 11 જોઈ કાપતા હોય ત્યારે ક્યારેક તમે આમ કરો એમ આમ, તો એને ખબર નહીં તમે કહેતા 1000 ગણા હારા, કારણ કે અન્ન નથી ખાતા, એને ખબર નહીં 11 માહિતી એ જ છે કે અન્ન ન ખાવું જોઈએ. પહેલી વાત કહી, તમે રોટલાને 1 બટકો ખાવાનું, આવડા 1.5 કિલો બટાકા ખાઈ જાય આ હારો ને તેમ પાપી વાત એમ છે, કારણ કે રોંગ ઇ રોંગ, પોઈન્ટ ઈ છે માત્રા કેટલી છે આહારની, એ પછીનો પોઈન્ટ છે, આહાર શું છે એ પહેલો પોઈન્ટ છે. સમજાય છે વાત, હરડેની ગોળી એટલી જ હોય, પણ તમે આટલું ખાધું હોય ને એને ઢીલી ઢીલું જ કરી નાખ્યું ભલે એટલી જ હોય. સમજાય, આહાર કેટલી માત્રા છે એ પછીનો પોઈન્ટ છે, એ આહારનો ગુણધર્મ શું છે એનો ઇફેક્ટ હું એ પહેલો પોઈન્ટ છે. પણ એ આ લોકો સમજે નહીં, એટલા માટે ભક્તોએ બધું રહેવું જોઈએ. બીજા માટે પોતે તપસ્યા કરતો હોય આને કરવી એવું, એને આપશે એની કરશે, એની શક્તિ છે, પણ બીજા નહીં એને એની સ્થિતિ પ્રમાણે કરાવશે, હે ને. એટલે આપણે આપણી સ્થિતિ પ્રમાણે કરવું જોઈએ, અને બીજા ભક્તો એની સ્થિતિ પ્રમાણે કરતા હોય એનો વહીવટ ન કરવો જોઈએ. ઓકે. એની સ્થિતિ કરે બધા હવે, જેવી જેની બુદ્ધિ શક્તિ. નહીં તો આપણે આપણું બીજો કોશો કર્યું છે, ગામનો વહીવટ વધારે કર્યું છે. મંદિરમાં રહ્યા પછી બહાર હોય ત્યારે જ કર્યું છે મંદિરમાં, પણ અગિયાર સુધી તો કરવો જ ન જોઈએ. વહીવટ જેને જેવી કરવી હોય કરે, આપણે આપણી રીતે કરીશું, માળા કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે.